76 શ્લોક નંબર 19 નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સબ્બસાહુણમ એસો પંચ નમુકારો સબ્બ પાવ પણાસણો મંગલાનંચ સવ્યેસીમ પરમમ અવૈ મંગલમ ઓંકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ. યશો વિજયજી મહારાજ સાહેબ ના બનાવેલા અધ્યાત્મસાર નામના ગ્રંથમાં આપણે 11મો અધિકાર હાલ ચલાવીએ છીએ. એનું નામ છે મન શુદ્ધિ અધિકાર. બને એટલી મનની વધારે નિર્મળતા રાખવી, મનની શુદ્ધિ કેળવવી, આ ગુણ આવવો બહુ અઘરો છે. ધર્મના કાર્યોમાં ઘણી વખત કુટુંબના સંસ્કારથી જોડાઈ જઈએ. આપણે સારા કુટુંબમાં જન્મેલા હોઈએ તો મા બાપ ભાઈ બહેન ધર્મના કાર્યો કરતા હોય એટલે આપણે ભગવાનની પૂજા સેવા કરવામાં, ભણવામાં, સ્વાધ્યાય કરવામાં, સામાયિક પ્રતિક્રમ કરવામાં જોડાઈ જઈએ. પણ એમાં મનની શુદ્ધિ રહેવી બહુ અઘરી વસ્તુ છે. એટલે વારંવાર આવા મહાપુરુષોના ગ્રંથોનો અભ્યાસ કરીએ, અધ્યયન કરીએ તો કંઈક મગજ ઠેકાણે આવે. જેમ લોકો ગળીઓ બળદ હોય ને, એને બે ત્રણ ચાબુક પડે ને ત્યારે સીધો ચાલે, એમ આપણું આ મન એટલું બધું વિકારી ભાવમાં દોડે છે કે બેઠા હોઈએ મંદિરમાં, મન દોડતું હોય અર્થ ને કામમાં. એટલે આવા મહાપુરુષોના ગ્રંથો જ વારે વારે વાંચીએ, વિચારીએ, ચિંતન મનન કરીએ તો કદાચ મનને કંઈક એની ઉત્તમ જીવો તો અસર થાય. આપણે 18 શ્લોક સુધી અર્થ કર્યા છે અને 19મો શ્લોક લઈએ છીએ અને આમ 322મો શ્લોક થાય છે ટોટલ અત્યારે હાલ ચાલે છે. યે સર્વ બહિર વિષયચ્યુતમ હૃદયમ આત્મને કેવલમ આગતમ શરણ દર્શન બોધ પરંપરા પરિચિતમ પ્રસરતિ અવિકલ્પકમ. આપણું આ મન છે ને, એ કાં તો પૈસાના વિચારમાં, કાં તો પાંચ ઇંચના ભોગ સુખોના વિચારમાં, અથવા માનપાનના વિચારોમાં બહુ દોડતું હોય છે. આપણા બાહ્ય વિચારો કહેવાય. કેવા કહેવાય? બાહ્ય એટલે મોહને બંધાવનારા, મોહનીય કર્મ બંધાવે એવા બાહ્ય વિચારો કહેવાય. તો આ જ્ઞાનનું આલંબન લઈને બાહ્ય વિચારોમાંથી મનને રોકવાનું. તો જો અહીં એટલે અહીં સર્વ બહિર વિષયચ્યુતમ, સર્વ એ બાહ્ય વિચારોના વિષયથી રહી, ચ્યુત એટલે એનાથી છવેલું, એ બાહ્ય વિચારોથી દૂર રહેલું, જેમાં કોઈ સ્ત્રી સંબંધી વિચાર નથી, પૈસા સંબંધી વિચાર નથી, ઘર સંબંધી વિચાર નથી, ધંધા સંબંધી વિચાર નથી. સર્વ બહિર વિષયચ્યુતમ, સર્વ પ્રકારના બાહ્ય પાંચના વિષયોથી રહી એવું હૃદય એટલે એવું મન, આત્મની કેવલમ આગતમ, ફક્ત આત્માના જ ગુણોમાં આવેલું. મારામાં જ્ઞાન કેટલું વધ્યું, મારામાં દર્શન ગુણ કેટલો વધ્યો, મારામાં ચારિત્ર ગુણ કેટલો આવ્યો, હું કેટલા સંસ્કારને પામ્યો, મારે કયા સંસ્કાર હવે પામવા જોઈએ, એમ આત્મની કેવલમ આગતમ, ફક્ત આત્માના જ વિચારમાં આવેલું. આપણું આ મન ચરણ દર્શન બોધ પરંપરા, ચારિત્ર ગુણ, દર્શન ગુણ અને બોધ એટલે જ્ઞાન ગુણ, આ ત્રણેય ગુણોની પરંપરાથી ખૂબ પરિચિત થયેલું. કેવું થયેલું? જયારે જુઓ ત્યારે કાં તો આત્મા સોંપણી વાંચતા હોઈએ, કાં તો પરમાત્માની સેવા પૂજામાં જોડાયેલા હોઈએ, કાં તો એમને કહેલું શાસ્ત્ર નો અભ્યાસ કરતા હોઈએ. એટલે મન આમાં આમાં પરિચય બહુ થયેલું હોય પહેલું તો અવિકલ્પ કમ પ્રસર હતી તો આ આત્મામાં નિર્વિકલ્પ દશા પ્રવર્તે છે. ત્રીજ દશા અવિકલ્પકમ નિર્વિકલ્પ, એ કોઈ જાતના મોહ માયા મમતા વાળા વિચારો નહીં. મોહ માયા મમતા વાળા વિચારો હોય એ વિકારક વિચારો કહેવાય, વિકાર કરનારા. અને આ અવિકલ્પકમ, મારે મારા આત્માનું કેવળ કલ્યાણ જ કરવું છે, વિકારીમાંથી નિર્વિકારી બનાવવો છે અને રાગાદી ભાવવાળામાંથી વિતરાગ બનાવવો છે, આવું નિર્વિકલ્પ દશા વાળો જ ભાવ વધારે પ્રસર પતિ એટલે વિસ્તાર પામે છે. એમાં ને એમાં રહીએ તો આપણે આ વિચારમાં વધારે આગળ વધીએ. જેમ દુકાને બેઠેલો માણસ ધંધાના વિચારમાં આગળ વધે, બોલો, નાટકમાં બેઠેલો માણસ ભોગના વિચારોમાં આગળ વધે, એવી રીતે નિર્વિકલ્પ વ્યક્તિની સામે બેઠેલો આત્મા નિર્વિકલ્પ દશામાં આગળ વધે. નિર્વિકલ્પ દશા એટલે મોહના વિકલ્પ વિનાની દશા. અસભ્યાળો, અહીં સર્વ બાહ્ય ભાવોના વિષયથી ચ્યુત રહી એવું હૃદય કેવળ આત્મગુણોમાં જ આવેલું હોય, બોલો, આત્મની આ ગતમ અને ચૈત્રના ગુણો, દર્શનના ગુણો અને જ્ઞાનના ગુણોની પરંપરાથી ખૂબ વાસિત થયેલો, જયારે જુઓ ત્યારે ત્યાગની તપની જ્ઞાનની જ વાત એમ જ જોડાવા, પણ આવો આત્મા નિર્વિકલ્પ દશાને પામે. ત્યારે આપણે નક્કી કરો નિર્વિકલ્પ થવું છે ખરું, ગમશે ખરું, મોહના વિકલ્પ વિનાનું જીવન એ દરિયાના જેવું ગંભીર, એક ધાર્યો આત્મગુણોમાં જ લઈ લીધું. આવી દશામાં આવીએ તો જ મોહનો વિજય થાય અને જીવને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય, બાકી જલ્દી થાય એવું નથી. આમ દુષ્કર તો છે. શ્લોક 20, સદિદમ અન્ય દુપૈત્ય અધુના પીનો નિયત વસ્તુ વિલાસ્યપી નિશ્ચયા ક્ષણમસંગમ ઉદિત નિસર્ગધી રત બહિર ગૃહમ અંતરુદા ઉદારૂતમ. તદ અને ઇદમ અન્ય ઉપૈતિ અધુનાપી, તેથી ઇદમ એટલે આપણું આ મન, અન્ય ઉપૈતિ અધુનાપી અત્યારે પણ, બોલો, અન્યને પામીને નો નિયત વસ્તુ વિલાસી, નિયત વસ્તુના વિલાસવાળું જીવનું થતું નથી. એટલે આમ જો આપણું મન એટલા બધા જુદા જુદા ભિન્ન ભિન્ન વિચારો વાળું છે કે બેઠા હોઈએ ભણવામાં અને મન ચાલતું હોય અર્થ અને કામમાં સંસારી ભાવમાં, એટલે કે જે આ મન અત્યારે પણ આ ભાવને પામીને નિયત વસ્તુના વિલાસવાળું રહેતું નથી, અન્યત વિષયના વિચારવાળું થઈ જાય છે. ઘડી ઘરના વિચાર આવે, ઘડી ધંધાના વિચાર આવે, ઘડી કોઈ લેણા દેણા વિચાર આવે, ઘડી કોઈ માથા ઉપર ટેન્શન હોય એના વિચારો આવે, એમ નિયત વસ્તુના વિલાસવાળું રહેતું નથી. ક્ષણમ એ ક્ષણવાર પણ અસંગમ અસંગ દશામાં જો આવે, અસંગ એટલે મોહની સંગ વગરની દશા, મોહના સંગ વગરની દશા, ઉદિત નિસર્ગજી અને બાહ્ય પદાર્થોનું સ્વાભાવિક રીતે જેમાં જ્ઞાન ચાલ્યું ગયું હોય એ બાહ્ય વિષયોનું કોઈ ભાન જ ના હોય, કોઈ ધ્યાન જ ના હોય એવું વૃત બહિર્ગૃહમ, બહાર જવાનું જેમાંથી હરણ જ કરાઈ ગયું છે, બરોબર, મન જેમાંથી બહાર જતું જ એવું અંતર ઉદારતમ, એવું જયારે આપણું અંતર બને તો આપણા જીવનું વહેલું કલ્યાણ થાય. એ કે જે શાસ્ત્રોના અભ્યાસી મનને એવું પરિપક્વ બનાવ્યું છે કે બાહ્ય વિશ્વમાં ક્યાંય જાય નહીં, ઘરના વિચાર આવે નહીં, લેણા દેણા વિચાર આવે નહીં, કોઈ કુટુંબના વિચાર આવે નહીં, કેવળ અધ્યાત્મના જ વિચારો, આત્માના જ ગુણોના વિચારો. આવા ભાવમાં જ્યારે મન બોલું લયલીન થાય છે તો ક્ષણવારમાં જ આ જીવ અસંગ દશાને પામે છે. તરી અસંગ દશા પામવી છે ખરી? એટલે જૈન છોડેલી દેરાસરમાં આપણે આવ્યા છીએ, પણ હા બોલતા પહેલા બહુ વિચાર કરજો, બંધાઈ જશો. આમાં લખે છે કે અસંગ દશા પામવી છે. બોલો, આ જેટલો બાહ્યનો સંગ છે બોલો, એથી એના વિશેના વિચારો આપણા વધે છે, એટલે ડામાડોળ ચિત્તે થાય છે. બરોબર? કોઈ વસ્તુ વિચારો, સારી ભાઈ લાખ ને બદલે 5 લાખ થાય, 5 લાખ 25 લાખ થાય, એ પૈસા વધે, તો એ પૈસાની જે કઈ વ્યવસ્થા કરીએ એના વિચારો મગજ ઉપર ઘૂમે કે ના ઘૂમે? તો સંગ વધ્યો ને, તો અસંગ દશા પામવી હોય તો પહેલા તો વધારે પૈસા કમાવાનું જ બંધ કરવું પડે. પાલો છે ખરું આપણું? બોલો, જેમ બને તેમ બોલો બોલો, બાહ્ય સંગનો ત્યાગ. આવો અસંગ દશામાં મારું મન કેમ ઝૂલે અને કેમ એમ જ રમે, આવી દશાની બોલો હું ઈચ્છા રાખું છું. આવી વાત આ મહાપુરુષો કહે છે. આપણે આપણે વિચાર કરો કે જ્યારે આપણે બાળક હતા, નાના હતા, અવિવાહિત હતા, ત્યારે આપણા મગજ ઉપર વિચારો બોલો આપણા પોતાના એકના જ આવતા હતા. બોલો, વિવાહિત ત્યારે બેના વિચારો આવે અને બાળ બચ્ચા હોય તો 4ના વિચારો આવે. એટલે જેમ સંસારમાં પરિવાર વધે, પૈસો વધે બોલો, એ માન મોભો વધે, એમ મગજમાં વિચારો પણ વધે. એટલે મન કબજે રાખવું વધારે મુશ્કેલ બને. એટલે મહાપુરુષો કહે છે, એટલે કે આ સંસાર જોઈને લોકો સાધુ થાય કે આ બબાલ જ ના જોઈએ માથા. બબાલ હોય તેના વિચાર આવે ને, સમજાય છે? એટલે બ્રહ્મચારી રહેતા અને પરિવારથી પણ દૂર રહેતા અને સાધુ થતા, પૈસાથી પણ દૂર, એટલે વધ્યા ઘટ્યા, ક્યાં રોક્યા ક્યાં ગયા, એ કોઈ ચિંતા નહીં, કોઈ વિચારના જ નહીં. સમજાણું? એનો અસંગ દશા એ લખ્યું, ક્ષણમ અસંગતમ. આવી અસંગ દશા એ ક્ષણવાર જો આવે ને તો એ જીવના વિચારો ઘણીવાર પલટાઈ જાય. બહુ ઊંચી દશામાં જનારા મહાત્માઓ ઘર છોડીને સાધુ કેમ થાય, અસંગ દશા કેમ સ્વીકારે, એના વિચારો જ મગજમાં ના આવે એટલા માટે. અને વિચારો આવે તો એના દુઃખે આપણે દુઃખી થઈએ, આવું બને? આપણે આપણા પતિનું, પત્નીનું, સસરાનું કે બાપાનું દુઃખ સાંભળ્યું હોય તો આપણને પણ દુઃખ થાય ને? એટલે સંબંધ છે તો જીવને આવા બધા મોહના ભાવો આવે. એટલે ઘણી વખત ઉત્તમ આત્માઓ દીક્ષા લઈને પણ પોતાના દેશમાં ના વિચરે, દૂર દેશમાં વિચરે. હજી નહીં સમજાણ? પોતાના દેશમાં, દૂર દેશમાં વિચરે. એટલે કુટુંબની કોઈ ભાવ સંભાળ જ ના આવે માટે. ભલે સારું ખરાબ જે બન્યું હોય તેનું, પણ એ આપણા મગજ ઉપર અસર કરનાર ઓછું લાગે. એટલે વિકારી ભાવ ના આવે. આવું ગુણ મેળવવો હોય તો મોહને દૂર કરવા આ સાધુ થવાની વાત એટલા માટે જ કરીશું મહાપુરુષ. શ્લોક 21મો, કૃત કસાય જય સગભીરીમ પ્રકૃતિ શાંત મુદાત ઉદાર ધી સમનુગૃહ્ય મનોનુભવતિ અહો ગલિત મોહ તમ પરમ. કૃત કસાય જય, કર્યો છે કસાયોનો વિજય જેણે, કર્યો છે ક્રોધ માન માયા અને લોભ ચારે ઉપર કંટ્રોલ કર્યો છે જેને, એવો આત્મા પછી ઉદાર જીવી ઉદાર બુદ્ધિ વાળો એવો આત્મા સગભીરીમાં પ્રકૃતિ શાંતમ ગંભીર ગુણ સહિત ગંભીરતાપૂર્વક પોતાની પ્રકૃતિની શાંતતા એટલે ઉપસંભાવ એને સમનુગૃહ્ય એને પ્રાપ્ત કરીને આ મન દલિત મોહતમ જેમાં મોહરૂપી અંધકાર ચાલ્યો ગયો છે એવું આ મન પરમ તેજ ને પામે છે. બોલો પરમ. એટલે જો કસાયો જતા રહ્યા હોય એ ઓછા કર્યા હોય તો મગજ ઉપર કોઈ અસર ના થાય, કોઈના પણ હારા ભૂંડા સમાચાર ઉડતા પણ સાંભળીએ પણ આપણામાં કસાય જ ના હોય, ઓછા કર્યા હોય તો આપણે એના ઉપરનો રાગ ઉછળે નહીં. તમારે જેના જે સગાઈ નથી એના દુઃખ સુખના સમાચાર સાંભળો તો કઈ આપણને હરખશોખ થાય, એવું જેને પોતાનું હૃદય બનાવી દીધું છે. ક્રોધ કસાય જય, જેને ક્રોધ માન માયા લોભ આવા કસાયો ઉપર વિજય મેળવ્યો છે અને ઉદાર ધીહી બહુ વિશાળ ઉદાર બુદ્ધિ જેની છે, દુઃખ આવે ને તો પચાવી શકે અને બધું સુખ આવે તો પણ, એટલી બધી ક્ષમતા જેને મેળવી છે આવો આત્મા સગભીરીમાં પ્રકૃતિ શાંતમ ગંભીરતા ગુણપૂર્વક પ્રકૃતિની ક્ષમતાને અસમનુગૃહ્ય સ્વીકારીને ગલિત મોહતમ મોહરૂપી અંધકાર જેમાંથી ગળી ગયો છે ચાલ્યો ગયો છે એવો પરમ તેજને અનુભવે છે. પરમ પણ હવે આવા થઈએ તો જ આ અનુભવ આવે, નહીં આપણે સામાન્ય વાત સાંભળી હોય ને થોડી તો એ દરદર આંસુ પડતા હોય. બોલો. ત્યાં આ બધી ઊંચી દશાની વાત તો કાંઈ આવે પેલું આપણે આપણા કુટુંબનો કે બીજું કોઈ પણ લાભ નુકસાન સાંભળીએ આંખમાં જરૂર આંસુ પડતા હોય તો આ મોહ કેમ જીતાય? એટલે મોહને જીતો સહેલો નથી, તો મહાપુરુષો આવો અભ્યાસ કરીને મોહને જીતવા પ્રયત્ન કરે. ખુદ ભગવાન મહાવીર પ્રભુ 72 વર્ષના આયુષ્યવાળા બરોબર 28 વર્ષની ઉંમરે જ બોલે એમણે દીક્ષા લીધી, ખરું કે નહીં? 28 વર્ષની એમની ઉંમર હતી ત્યારે એમના માતા પિતા સ્વર્ગવાસી બન્યા અને 30 વર્ષની ઉંમરે દીક્ષા લીધી ને. આપણે 30 વર્ષની ઉંમર જે લોકો જે ભણતા હોય છે સામાન્ય હોય બોલો 30 વર્ષની ઉંમર એટલે ભર યુવાન અવસ્થા બરોબર. મા બાપનું તો મોહ છોડ્યો પણ યશોદાનો મોહ પણ છોડ્યો, એમના પત્ની નામ યશોદા ને બોલો એનો પણ મોહ છોડ્યો. હવે 30 વર્ષની ઉંમરે કુટુંબનો ધનનો પત્નીનો આ બધો મોહ છોડવો અને વિકારી ભાવને કંટ્રોલમાં રાખવો એ કઈ સહેલી વાત નથી. એટલે આવા આવા જ્ઞાનનો અનુભવ થયો હોય નિર્વિકારી અવસ્થાનો તો જ જીવ પોતાના મનને કંટ્રોલમાં રાખી શકે. શ્લોક 22મો દલિત દુષ્ટ વિકલ્પ પરમ ધૃત વિશુદ્ધિ મનોભવતિ ઈદૃશમ ધૃતિમુપે તત્સ્ય મહામતિ સમધિ ગચ્છતિ સુપ્રિય સહસ્રિયમ. આમ જો જયારે આપણે આ બધું ગ્રંથો વાંચીએ આવા બહુ ત્યાગી તપસ્વી નિર્મોહી મહાત્માઓના પરિચયમાં રહીએ અને એની પાસે રહીને મોહને જીતીએ તો જ આપણામાં આવા ગુણો આવે. દલિત દુષ્ટ વિકલ્પ પરમ, દુષ્ટ એટલે ખોટા વિકલ્પોમાં તત્પર, ખોટા મોહના વિકલ્પોમાં તત્પર એવું જે મન એને જેને ગળી નાખ્યું છે જોઈ નાખ્યું છે એટલે ખોટા વિકલ્પો વાળું જે મન હતું બોલે એને ગળી નાખ્યું છે. જેમ પાણી ને દળીએ એ કચરો દૂર થઈ જાય, એમ દુષ્ટ બધો વિકલ્પોમાં ઓતપ્રોત. આપણે સવારથી સાંજે કેટલા વિચારો કરતા હોઈએ, કહો, સેંકડો વિચારો મોહ ના આવતા હોય, કોઈ ભોગના, કોઈ પૈસાના, કોઈ બીજા માનપાનના, બધા મોહના વિકલ્પો જેને છોડી દીધા છે. બરું એવું અને ધ્રુત વિશુદ્ધિ, મનની વિશુદ્ધિને ધારણ કરી છે. શાસ્ત્રો ભણીને મનની નિર્મળતાને મનમાં જરા પણ ગરબડ રાખી નથી એવું મન કરીએ તો ભવતી ઈદૃશમ, તો જ આ મન આવું બને પરિપક્વ. જરા પણ વિકારો જેમાં ના હોય એવું નિર્વિકારી મન બને, અને એકવાર મન નિર્વિકારી બને તો ધૃતિમ ઉપેત્ય, થોડી ધીરજ ધારણ કરીને મહામતી વાળો આ જીવ શુભ યશ શ્રીયમ સમજી ગચ્છતી, ઉત્તમ યશરૂપી લક્ષ્મીને પામે. એકવાર મોહના વિકારો પેલો મનમાંથી કાઢી નાખીએ અને ઉત્તમ અભ્યાસ કરી નાનીના શરણે રહીએ તો કાળાંતરે આપણામાં ગુણોની લક્ષ્મી આવે. પણ મનમાંથી આવા વિકારોને આપણે દૂર કરવા જોઈએ, તો જ આપણો વિકાસ થાય. મોહના વિકારોને છોડ્યા વગર પેલો આત્માનો વિકાસ થતો આઠે કર્મમાંથી પહેલું કર્મ મોહને કાઢવું પડે છે. પહેલું કર્મ દસમા ગુણખાણા સુધીમાં મોહનીય જાય, પછી મોહનીય જાય અગિયારમાં બારમાં બે ગુણખાણામાં થઈને નાનાવર્ણી દર્શનાવર્ણી અને અંતરાય ત્રણ કર્મ જાય. કેટલા જાય? એક પહેલું જાય, ત્રણ પછી જાય, કુલ કેટલા ગયા? એટલે કેળું નાન થઈ જાય. તેરમાં ગુણખાણે કેળું નાન થાય અને કેળું નાન થાય એ જીવને બાકીના ત્રણ અવશ્ય જાયને બાકીના ચાર ચૌદમાં ગુણખાણ. આ કર્મ ખપાવવાનો માર્ગ છે. પેલું કયું કર્મ? હવે એ મોહની કર્મને ખપાવવું હોય તો આપણે બોલવામાં, ચાલવામાં, બેસવામાં, ઉઠવામાં, કોઈની આજે વર્તવામાં ક્યાંય અતિશય પ્રીતિ નહીં કરવાની, બોલો, ક્યાંય અતિશય દ્વેષ નહીં કરવાનો, ગમતું થાય તો બહુ રાજી નહીં થવાનું, અણગમતું થાય બોલો તો નારાજ નહીં થવાનું, ભાવિ એમ બનવાનું છે, બીજું થાય. આટલો બધો કંટ્રોલ કરીએ તો કેળના આવે, એના વગર કેળના આના. તો ગલિત દુષ્ટ વિકલ્પ પરમ, જેમાં દુષ્ટ એટલે હલકા વિકલ્પ વિચારો ગળી ગયા, દૂર કરાયા, અને ધ્રુત વિશુદ્ધિ નિર્મળતાને ધારણ કરી પછી મન આવું થાય છે. મનોભવતી ઈદૃશમ, તો મન આવું નિર્વિકારી વિષય અભિલાષા વિનાનું ચોખ્ખું મન થાય છે. ખરે ચોખ્ખું મન કરવું હોય ને તો ચોખ્ખા મનવાળા જીવોના સંપર્કમાં રહેવું જોઈએ. જેવો સંગ એવો રંગ, ઉત્તમ આત્માઓના સ્વાગતમાં રહીએ તો આપણું મન પણ ક્યારેક ઉત્તમ બને. ધૃતિમ ઉપેત્ય, ખૂબ ધીરજ રાખીને મહામતી વાળો જીવ શુભ યશ શ્રીયમ સમજી ગચ્છતી, ઉત્તમ યશરૂપી લક્ષ્મીને પામે. મનને એટલું બધું નિર્મળ બનાવે છે, બોલો, મનને કે કોઈ મોહના વિકલ્પો મનમાં ઉઠે જ નહીં. કોઈએ મને માન આપ્યું તો શું, બોલો, ના આપ્યું તો શું. કોઈ આપણને અનુકૂળ વર્તે, ખરા કોઈ અનુકૂળ ન પણ વર્તે, એની જેવી ભવી શકે તા. કોક આપણું કહ્યું માને, કોક આપણું કહ્યું એની જેવી મનની ભાવના. આ જીવને જાય ઓછું ના આવે, અને કોક માન આપે તો અભિમાનમાં ન જાય, પોતાના આત્માનું લેવલ બગાડે. આવો ઉત્તમ આત્મા બોલો મોહને જીતી શકે, અને મોહને જીતવા માટેનું જ આ અધિકાર હતો. 22 શ્લોકે આ અધિકાર પૂરો થાય છે. અને આ મોહને જીતીએ, બોલો, તો જ સમ્યક્ત્વ નામનો ગુણ જીવમાં આવે. એટલે હવે આના પછી 12મો અધિકાર સમ્યક્ત્વની પ્રાપ્તિનો ચાલુ થાય. એટલે સમ્યક્ત્વ શબ્દનો શું? સાચાપણાની પ્રાપ્તિ. બોલો, સમ્યક્ત્વ એટલે સાચું, સમ્યક્ત્વ સાચાપણાની પ્રાપ્તિ, જેનાથી આપણા આત્માનું કર્મ ક્ષય થાય અને મોક્ષની પ્રાપ્તિ થાય, સાચા માર્ગે ચડવાનું બને, આવા ગુણની પ્રાપ્તિ, એનું નામ સમ્યક્ત્વ. એટલે દુનિયામાં ઘણા દેવો છે, દેવો એટલે ભગવાન, પણ કોઈ સ્ત્રી વાળા, કોઈ શસ્ત્ર વાળા, કોઈક મોહ વાળા, બોલો, કોઈક સંસારમાં ફસાયેલા, બોલો, જયારે રાગ દ્વેષ વિનાના કેવળ વિતરાગ અવસ્થા વાળા જો કોઈ ભગવાન હોય તો આ તીર્થંકર ભગવાન તો છે. એટલે આપણે એને વધારે પૂજીએ છીએ. એ સ્ત્રીના સંગ વગરના, ભિખારી ભાવ વગરના, નિર્મોહી અવસ્થા વાળા, સમજાય છે? એટલે આપણે પણ આપણા આત્માને એમના જેવો નિર્વિકારી અને વિતરાગ કરવો છે. એટલે આપણે વિતરાગનું આલંબન લીધું છે. અને ગુરુ પણ એવા લોકો કરીએ કે જે વિતરાગના માર્ગે ચાલતા હોય, બોલો, અને સાચા વૈરાગી હોય. ખ્યાલ આપણે કહીએ એમ આપણે આશીષ આપીને બચ્ચા સુખી ધન એમના સ્વાર્થ સદા સાધવાની ઈચ્છા વાળા હોય એવા ગુરુ આપણે ત્યાં હોતા? પાંચ મહાવ્રત ધારી, સંસારના ભોગના ત્યાગી, તમે એમને વરાવો તોય ભલે, ના વરાવો તોય ભલે, કોઈ દાવ તમારા ઉપર ખીજાય કે ગુસ્સો કરે એવા ભાવ વાળા નહીં, કોઈ સ્વાર્થ બુદ્ધિ વાળા નહીં. વિતરાગ હોય એ પ્રભુ કહેવાય, બોલો, અને વૈરાગી હોય ગુરુ કહેવાય. જેને રાગ ને દિવસ બે હાવ કાઢી નાખ્યા, બોલો, રાગ ને એ વિતરાગ, એ પરમાત્મા. અને રાગ દિવસે કાઢવાની જે કોશિશ કરે છે એ ગુરુ. આવા દેવ વિતરાગો એ દેવ અને વૈરાગી હોય ગુરુ. આપણે જે દેવગુરુની આ વ્યાખ્યા, જેને રાગ દ્વેષને કાઢી નાખ્યા છે વિતરાગ બન્યા એ દેવ, અને જે રાગ દ્વેષને કાઢે છે એ ગુરુ વૈરાગી. અને એની નિશામાં રહેવું, બોલો, અને આપણાની શક્તિ પ્રમાણે રાગ દ્વેષને ઓછા કરવાનું લક્ષ્ય રાખવું. સાહેબ તો ખરા, એ સમ્યક્ત્વ. શું કહેવાય? આ સમ્યક્ત્વની વ્યાખ્યા કરી. સમ્યક્ત્વનો અર્થ જ આ કે સાચા દેવને અને સાચા ગુરુને ઓળખે અને એનું શરણું લઈ સાચા ધર્મને સ્વીકારે. એટલે સુદેવ, સુગુરુ અને સુધર્મ, આ ત્રણનો જે આશ્રય કરે એનું નામ સમ્યક્ત્વ. આપણે દેવ કેવા? ચોક્કસ. એ મંત્ર તંત્ર વાળાને ગુરુ તો નહીં બનાવો ને? સારું જાય. ટીવીમાં આવે ને આપણે અનુસરવાનું નહીં ને? પછી આપણે વિતરાગ થવું છે, બોલો, એટલે વિતરાગ હોય એવાને દેવ બનાવવાના. અને જે વૈરાગી છે ને રાગને ઓછો કરે છે, બોલો, રાગને એને ગુરુ બનાવવાના. એટલે આપણે પણ એ માર્ગે ચાલવાનો પ્રસંગ આવે. અને આ જીવનમાંથી રાગ દ્વેષને કસાય એને ઓછા કરવા એનું નામ ધર્મ. નહીં બરું? સામાયિક પ્રતિક્રમણ આ બધો ધર્મ છે, એ રાગ દ્વેષ ઓછા કરવાનું કારણ છે, માટે ધર્મ કહેવાય. સાધન જો હવે મન શુદ્ધિ સમ્યક્ત્વે सत्य एवं परमार्थ द तद विना मोह गर्भाशा प्रत्युपाय अनुबंधिनी। हमेशा सम्यक्त्व आवे छते जीव मननी साची शुद्धि प्राप्त थाय। सम्यक्त्व गुण अपना में आयो हो बोलो साचा देव ओळखाया हो साचा गुरु ओळखाया हो केवी राग द्वेष जेनामां नथी वितराग छे ए साचा देव एमना मार्गे चालनारा राग द्वेष ने काढनारा ए गुरु अने एमनी निशामां रहीने राग द्वेष ने ओछा करवा एम नाम धर्म। ત્યાં જશે આવું જેને પરમાર્થથી ઓળખાયું છે એ જ સાચું મન શુદ્ધિ સમજવી। જો મન શુદ્ધિ છ સમ્યક્તે સતી એવો પરમાર્થ સમ્યક તો હોય તો જ પરમાર્થથી આવી મન શુદ્ધિ આવે। તદ વિના જો સમ્યક તો ના આવ્યું હોય બોલો સમ્યક તો કોગર વૈરાગ્ય આવે ખરો એ વૈરાગ્ય મોહ ગર્ભિકો કેવો હોય સંસારમાં પાડનારો હોય। જેમ સંસારનો એક દાખલો આપું જો કોઈ છોકરાને કોઈ છોકરી સાથે કે છોકરીને કોઈ છોકરા સાથે પ્રેમ સંબંધ થયો હોય અને એ સંબંધમાં ધારો સફળતા ના મળે એટલે ધારી એ પાત્ર સાથે આપણું જોડાણ ના થાય તો એ પણ સંસાર ખારો ઝેર લાગે કે નહીં બોલો વૈરાગ થાય ને આ બધું મોહ ગર્ભી આ વૈરાગ્ય આત્માનું કલ્યાણ કરનારો બને નહીં સમજાય છે એ મોહ ગર્ભી કોઈ પાત્ર પ્રત્યેના મોહના કારણે બોલો એ મોહ પોસાયો નહીં અને પાત્ર પ્રાપ્ત થયું નહીં એટલે સંસાર ખારો ઝેર એમ સમજીને જીવ આપઘાત કરે અથવા તો બીજા માર્ગ અપનાવે પણ એમાં આત્માનું કલ્યાણ થતું નથી આવું સમજાવે છે। મારે બને એટલું મોહને ખૂબ કંટ્રોલમાં રાખી અને સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું સુદેવ સુગુરુ અને સુધર્મ જેના જીવનમાંથી રાગ દ્વેષ મોહ માયા મમતા આ દોષો ચાલ્યા ગયા છે અર્થાત જે વિતરાગ બન્યા છે એ સાચા દેવ પછી નામથી મહાવીર સ્વામી હોય પાર્શ્વનાથ પ્રભુ હોય નેમનાથ હોય કોઈ બી હોય પણ જેના જીવનમાંથી રાગ દ્વેષ મોહ માયા ગયા છે એક વાત એ દેવ અને જે રાગ દ્વેષને કાઢે છે બોલો રાગ દ્વેષ ખટકે છે ત્યારે મારામાં ઓછા થાય એ ગુરુ અને એમની નિશામાં રહીને રાગ દ્વેષને ઓછા કરવા એ ધર્મ સમજાશે બને એટલો રાગ દ્વેષને ઓછો કરવા પ્રયત્ન કરવાનો મારે આ જોઈએ તે જોઈએ ફ્રમ જોઈએ આ બધી વસ્તુ જોઈએ જોઈએ એ તો રાગને પોષનારી વાત થઈ જેમ બને તેમ અલિપ્ત ભાવમાં જવું બોલો આવું આ શ્લોકમાં સમજાવે છે બીજા કોઈ જગ્યાએ તમને આ વાત નહીં સમજવા મળે ધર્મ કરો સુખી થશો બોલો પાંચ પૈસે વૃદ્ધિ પામશો આવું બધું કે અહીં જો કે નહીં પૈસા ઉપરની પણ મન ઉઠાવી લેવાનું જીવન જરૂરિયાત જેટલી જરૂર હોય એનાથી ચલાવતા શીખવાનું કોઈ પરદ્રવ્યનો બોલો અપેક્ષા જ નહીં આવું જીવન જીવન આ નામ ધર્મ હવે સુદેવ સુગુરુ સુદેવમાં દેવની આગળ શું લખાયું એટલે શું જેને રાગ દ્વેષને કાઢી નાખ્યા છે વિતરાગ બન્યા છે એ સુદેવ જે રાગ દ્વેષને કાઢે છે એ સુગુરુ અને એમની નિશ્રામ રહી રાગ દ્વેષ ઓછા કરવા આપણા મનમાંથી એ સુધર્મ પેલું આવો ધર્મ જીવને ઉપકાર કરનારો બને બાકી મોહ ગર્ભાશા જે મોહ ગર્ભી હોય વૈરાગ્ય જેમ આપણે જો પતિને પત્ની ચાલે જાય અથવા પત્ની ને પતિ ચાલે આયુષ પૂરું થઈ જાય તો સંસાર ઉપર ઘણી વાર વૈરાગ આવી જાય. આવું બને કે ના બને? કહો. ધન ચાલી જાય તો વૈરાગ આવી જાય, સંસાર ખારો ઝેર લાગે. બોલો. પણ પાછું એ પાત્ર આવી જાય, બોલો, પૈસો પાછો આવી જાય તો મીઠો મધ જેવો લાગે. નહીં તો એટલે વૈરાગ્ય છે જ નહીં. આપણે આ તો દુઃખ જ ખટકે છે એટલે સમજાવે છે કે આવો મોહ ગર્ભિત વૈરાગ્ય એ ઉલટો દુઃખ આપનારો છે. પ્રત્યપાય અનુબંધીની દુઃખથી યુક્ત છે. શ્લોક બીજો. સમ્યત્વ સહિતા એવ શુદ્ધાદાનાદિકા ક્રિયા તાસમ મોક્ષ પરે પ્રોક્તા યદસ્ય સહકારિતા. આમ જો ધર્મના ચાર પ્રકાર દાન, સિયર, તપ અને ભાવ. નામ બોલો. અહીંયા સિયર નો અર્થ એટલો બ્રહ્મચર્ય નહીં કરવાનો. સિયર એટલે સંસ્કાર, સંસ્કારી જીવન. દાન એટલે પૈસા વગેરે કઈ આપવા. સિયર એટલે સંસ્કારી જીવન. તપ એટલે આહાર પાણી ઉપરનો કંટ્રોલ. અને ભાવ એટલે ઉત્તમ મોહ વિનાની દશા. આ ચાર પ્રકારનો ધર્મ છે. કેટલો? પણ જો સમ્યક્ત્વ સહિત કરવામાં આવે, બોલો, તો આ ચારે ધર્મ શુદ્ધ કહેવાય. સમ્યક્ત્વ સહિત આ એવો સમ્યક્ત્વ સહિત એવી જે દાનાદિ ચારે ક્રિયા એ શુદ્ધા ભગવંતે શુદ્ધ કીધેલી છે. તાસામ મોક્ષ ફલે પ્રોક્તા, એનું મોક્ષરૂપી ફળ જ્ઞાનીઓએ કહ્યું છે. આવી દાનાદિ ક્રિયા જો ચારે કરીએ તો જીવને અવશ્ય બોલો મોક્ષની પ્રાપ્તિ થાય. અને એમાં સમ્યક્ત્વ સહકારી કારણ બને. અસ્ય સહકારિતા, એમાં સમ્યક્ત્વ છે બોલો એ સહકારી સહકાર આપનાર બને. આ સમ્યક્ત્વ હોય અંદર તો દાનાદી આપવા છતાં ક્યારેય લાલચ વૃત્તિ જીવમાં ના આવે, મોહની વૃત્તિઓ ના આવે. નહીં તો દાન આપે લાખનું, સામે 10 લાખની ઈચ્છા રાખે અને ઈચ્છે કે આ ભાવમાં દાન કર્યું હશે, બોલો, આ ભાવમાં તો બીજા ભાવમાં 10 ગણું મળશે. એ દાન આપવામાં દાનનો પરિણામ ન હોય, બીજા ભાવમાં 10 ગણું લેવાનો પરિણામ હોય. હજી નહીં અંદર આવું બને કે ના બને? એટલે કે સમ્યક્ત્વ જો ના હોય તો આવા મોહના પરિણામ હોય. કોઈને ખવડાવીએ ખરા, પણ આપણે એને ગજી આપણે હાચવીએ એટલા માટે. એટલે છેલ્લે ઊંડે ઊંડે મોહ જ બેઠો હોય તો આવું આત્માનું કલ્યાણ થતું. સમ્યક્ત્વ ગુણ આવ્યો હોય તો આ બધા મોહના ભાવો નીકળી જાય કે મારી પાસે છે તો હું એને જમાડું, મારી ભક્તિ કરું. બસ આ બીજી વાત. ગુણિયલ જીવ આવ્યો છે તો આપણે ગુણિયલ જીવને હાચવીએ તો આપણામાં ગુણની પ્રાપ્તિ થાય. આવી ભાવનાથી જીવ કોઈને જમાડે કે ભક્તિ કરે, પણ બદલો લેવાની વૃત્તિથી નહીં. આ સમ્યક્ત્વ આવ્યો હોય તો જ આવો વિવેક આવે. સમ્યક્ત્વ ના આવ્યો હોય તો આવો વિવેક નહીં આવે. શ્લોક ત્રીજો. કુર્વાણો પી ક્રિયા જ્ઞાતી ધન ભોગાશ્ય જનપી દુઃખસ્ય ઉરોદદાનોપી નાન ધોધયતી વૈરીણમ. હવે અંધ માણસ હોય, અંધ આંખે અંધ, એ ઘણી વખત પૈસો એની પાસે સારો હોય બાપ દાદાનો તો જ્ઞાતિઓને આપે. બોલો. બરોબર. જ્ઞાતિને આપીને ધન ઓછું કરે એમ, ધન અને ભોગ આ બધાનો ત્યાગ કરે. એટલે ઘણી વાર ઉપવાસ એકાશના હાંડી કરે એ ખાવા પીવાનો ખૂબ કંટ્રોલ કરે. જ્ઞાતિનો ધનનો અને ભોગોનો ત્યાગ કરતો છતો ક્રિયામ કુરવાણો બી ધર્મ ક્રિયા કરે ખરો, બોલો, પરંતુ એ જ્ઞાની નથી ને, એટલો અંધ છે ને, એટલે દુઃખને પોતાનું હૃદય આપી દે છે, દુઃખને સામી છાતી વહોરી લે તો પણ તે વૈરીને જીતી શકતો નથી. એટલે ઘણું દુઃખ વહોરે ને તોય જે આંખે અંધ હોય એ વૈરીની અમે લડાઈ નથી કરી શકતો, યુદ્ધમાં ઉતરી ના શકે. કારણ કે યુદ્ધમાં શત્રુ કઈ બાજુથી આવે છે, કઈ બાજુ આપણને ઘા કરશે એ આંખે દેખાય નહીં. એટલે એના વિના યુદ્ધમાં ઉતરવું શક્ય નથી. તો જેમ આટલો માણસ ભલે જ્ઞાતિજનોને ધન આપી દે બીજું છોડી શકે પણ યુદ્ધ નહીં કરી શકે, એવી રીતે મોહથી ભરેલો આત્મા, બોલો, ધનને છોડે, જ્ઞાતિજનને છોડે, દીક્ષા બી લે કદાચ, બોલો, પણ જ્ઞાન વગરનો હોવાથી બોલો મોહનો ત્યાગ નહીં કરી શકે. એટલે સાચા જ્ઞાની બનવું, મોહને જીતનારા બનવું, ક્યાંથી આપણામાં વિકારી ભાવ આવે છે અને શું અટકાવીએ તો વિકારી ભાવ અટકે, આનું ખૂબ લક્ષ્ય રાખવું. ક્યાંય પણ મન બગડે નહીં એનું સતત ધ્યાન રાખવાનું. એટલે જ મહાપુરુષોએ દૂર દૂર રહેવાનું કહ્યું, સ્ત્રીથી પુરુષોએ, પુરુષોથી સ્ત્રીઓએ દૂર રહેવાનું શાસ્ત્રમાં કહ્યું છે ને, વિકારી ભાવ ન આવે એટલા માટે. એટલે સજવા છતાં જો જ્ઞાન ના હોય તો જીવ વિકારી ભાવમાં જમ્યા કરે. એટલે જ્ઞાની થઈ અને મોહને જીતવા જીવે પ્રયત્ન કરવો
જોઈએ.
શ્લોક નો અર્થ ના,
અંધ નો અર્થ અજ્ઞાન,
એ સમજે દાખલો છે. અંધ એટલે અજ્ઞાન, પેલો આંધળો. જેમ આંધળો માણસ બોલો જ્ઞાતિ નો ધન નો ભોગો નો ભરેખર ત્યાગ કરે પણ યુદ્ધમાં નહીં ઉતરી શકે, વૈરીની સામે નહીં થઈ શકે. હા, વૈરી કઈ બાજુ આવે છે, ક્યાંથી ઘા કરે છે એની ખબર ના પડે. ન અંધો જયતી વૈરી ના, અંધ માણસ વૈરીને જીતી શકતો નથી. એમ આપણે જો જ્ઞાનથી અંધ બનીએ, બોલો, જ્ઞાનથી તો ક્યાં વિકારો ઘૂસી જાય ખબર ના રહે. બોલો, વિકારો
ઘૂસી જાય
ખાવામાં પીવામાં ભોગમાં. એટલે જો જ્ઞાન વગરના અંધ થઈને મોહને જીતવા નીકળીએ તો મોહને જીતી શકાતો નથી. એટલે કે આપણે થોડા શાસ્ત્રને અનુસારે જ્ઞાની બનવું જોઈએ. તો જ્ઞાની મોહના વિકારો આપણામાં ન આવી જાય એટલે આપણે સજાગ બનવું જોઈએ. ચાલો શ્લોક ચોથો. કુરવન નિવૃત્તિ અપિ એવમ કામ ભોગાન ત્યજન અપિ દુઃખસ્ય ઉરોધ દાનોપિ મિથ્યા દ્રષ્ટિ ન સિદ્ધ્યતિ. જે જીવ મિથ્યા દ્રષ્ટિ છે, બોલો, ભગવાનનું શાસ્ત્ર જેને રૂચ્યું નથી, ગમ્યું નથી, ભગવાનનું શાસ્ત્ર જે ભણ્યા નથી અને એમાં ઊંડા ઉતર્યા નથી એવા જીવો, ખરા નિવૃત્તિમ કુરવન એટલે સંસારમાંથી નિવૃત્તિ લઈ લે. અત્યારે ઘણા લોકો ઉંમર થાય ને એટલે ધંધામાંથી નિવૃત્તિ લે, અને આ દેશમાં કઈ 20-25 વર્ષ થયા હોય નોકરીમાં તો પાછળ શું મળતું હોય છે, એટલે એમને નિવૃત્તિ લઈ લે. બરું, કારણ કે આજીવિકા ચાલે એવો પગાર મળતો હોય એટલે નિવૃત્તિ લઈ લે. અને કામ ભોગાન ત્યજન, બોલો, પાંચના કામ ભોગોને તજે તો પણ પોતાનું આ શરીર દુઃખની સામે જ આપે છે એટલે દુઃખ વાળો જ બને છે. કેમ? એની દ્રષ્ટિ મિથ્યા છે માટે. નહીં બેઠું, અવળી દ્રષ્ટિ છે એટલે જયારે નવરો થાય ને નોકરીમાંથી ત્યારે બેઠો બેઠો આખો દારો ભોગના જ વિચારો. નવરા છે ને નાટક જોવા જાય, સિનેમા જોવા જાય, ખાવા પીવા જાય, મિત્રો સાથે ગોષ્ઠી કરે અને પાના ખેલે, આ જીવ આવું કામ કરે, એટલે એવું નહીં સમજવું કે નિવૃત્તિ લીધી હોય એટલે મોહનો વિજય થઈ જાય. મોહનો વિજય તો સત્સંગ કરીએ, સ્વાધ્યાય કરીએ, સંતોની સેવામાં રહીએ તો જીવ મોહને જીતી શકે. એ લખી દીધો, કુરવન નિવૃત્તિ, નિવૃત્તિને કરતો. અને આ દેશમાં લગભગ 5 વર્ષ થાય તો એ ઈચ્છા વગેરેના ઉપર નિવૃત્તિ મળે છે. એટલે નિવૃત્તિને કરતો આ જીવ કામ ભોગાન ત્યજન, 5ના કામ ભોગોને ત્યજે તો પણ દુઃખસ્ય ઉરોદાનો, પોતાનું આ હૃદય દુઃખને જ આપતો, મનમાં પીડાય જ કરે કે મારે અહીં જવું છે ને અહીં જવું છે ને આ કરવું છે ને તે કરવું છે. અને જો કઈ ના યાદ આવે તો ફાના રમવા છે, બોલો જા સાઈ સમા બધા કરવાનું. આ બીજું કઈ કામ ના હોય જવાબદારી વગરનું તો આવા કામ કરતો આ જીવ ન સિદ્ધેતી, બોલો સિદ્ધિ પદને પામતો. તો આવામાં આપણે નંબર લગાવો છે, આવામાં દાખલ થવું છે. સારું, અને ભાઈ ના પાડે છે તો ધ્યાન રાખવાનું આમાં નથી ના, એમ જીવન આવું બનાવવાનું. શ્લોક 5મો, કનીની કેવ નેત્રસ્ય કુસુમસ્યૈવ સૌરભમ સમ્યક્તમ ઉચ્યતે સાર સર્વેષામ ધર્મ કર્મણામ. આમ જો કોઈ પણ માણસ આપણી આંખ સામે આવે, સ્ત્રી આવે પુરુષ આવે, એના મોઢા સામું બહુ રૂપાળું દેખાવડું સારું મોડું હોય તો જોવાનું મન થાય. બધું સારું, મોડું સારું, આંખ સારી, પણ એક આંખમાં કીકી નહીં, અંધાપો હોય તો જોવાનું મન થાય. આંખની શોભા કીકીમાં, બોલો. કનીનિકા, કનીનિકા એટલે કીકી, ઈવ એટલે જેમ, નેત્રસ્ય આંખની શોભા જેમ કીકી, એવી રીતે ફૂલ, ફૂલ હોય દેખાવડું હોય બહુ રૂપાળું હોય સુગંધ ના હોય તો શોભાનું મન થાય. તો જો કુસુમ છે એવું સૌરભમ, જેમ ફૂલની શોભા સુગંધ, બોલો, આંખની શોભા કીકી અને ફૂલની શોભા સૌરભ સુગંધ, આ સમજો છો ને બરાબર? એવી રીતે સર્વ કર્મણા ધર્મ કર્મણા, સર્વે સામ ધર્મ કર્મણા, સર્વે પણ ધર્મના કાર્યોની શોભા સમ્યક્ત્વમાં સમજવી. શેમાં સમજવી? સમ્યક્ત્વમ ઉચ્યતે, સમ્યક ભાવ, મારી મોહ દશા પાતળી કેમ પડે, જોજા કેમ ઘસાય, હું નિર્વિકારી કેમ બનું, આવી જે દશા એ જ ધર્મનું ફળ સમજવું. તો આપણે ત્યાગ કરીએ, તપ કરીએ, 5 પૈસાનું ક્યાંક દાન આપીએ, સામાયિક પ્રજન કરીએ, પણ ધ્યાન રાખવાનું દિવસે દિવસે પણ આપણો મોહ પાતળો થવો જોઈએ. આંખની શોભા કીકી, ફૂલની શોભા સુગંધ, એમ સર્વ ધર્મ કાર્યોની શોભા સમ્યક્ત્વ. મેળવવું છે ને, સહેલાઈ જે મળી જાય એવું છે. સંસારી ભાવોનો મોહ ઓછો કરો એટલે મળી જાય. મૂળ આત્માનો જ પરિણામ છે કે બજારમાં વેચાતું લેવા જવાનું નથી, પૈસા ચૂકવવાથી મળવાનું નથી. ખરી બોલું, આત્મામાં જ ગુણ છે. આ ગમવું જોઈએ, દેવગુરુ ધર્મ બરાબર ગમવા જોઈએ, એની રડ લાગવી જોઈએ. આજ મને તારનાર છે, મારે તરવું છે, મારે મોહને કાઢવો છે. મોહને કાઢવો હોય તો દિવસે દિવસે મોહ ઉત્પન્ન થાય એવા ભાવોથી થોડું બધું દૂર રહેવાનું. સમજાય છે? શ્લોક 6, સત્વશ્રદ્ધાનમ એતચ ગદિતમ જીન શાસને સર્વે જીવાન અંતવ્યા સૂત્રે તત્વમ ઇતિ ઇષ્યતે. જીન શાસને, જીનેશ્વર પ્રભુના શાસનમાં એક તત્વ શ્રદ્ધાનું ગણિતમ. આ વાત કહી છે કે ભગવાને કહેલા તત્વો ઉપર પહેલા શ્રદ્ધા કરો. બોલો, ના સમજાય તો ભલે શિક્ષકને પૂછો, પણ આપણને બધું સમજાય એવો નિયમ નથી. આ કેવળી ભાષિક વચન આપણે કેવળના વગરના. સામાન્ય કોઈની ચિઠ્ઠી આવે ને તો માની લઈએ કે ભાઈ આ ધીરુભાઈનો કાગળ આવ્યો છે, એ જે લખ્યું બરાબર છે. કારણ કે ધીરુભાઈ આપણે ભણાવે છે એટલે વિશ્વસનીય માણસ છે, એ લખે છે બધું બરાબર. આવું માનો નહીં. હવે આપણા જેવા સામાન્ય માણસ ઉપર વિશ્વાસ, બોલો જરા, અને શ્રીકાળ જ્ઞાની ઉપર વિશ્વાસ નહીં. હવે શ્રીકાળ હવે કેમ ચાલે ગાડી? શ્રીકાળ જ્ઞાનીએ કીધું છે કે આ કંદમૂળમાં અનંત જીવો છે, ના ખવાય, તો એમાં શ્રદ્ધા નહીં સમજો, અથવા આવા પાપ ના કરાય તો એમાં શ્રદ્ધા નહીં. હવે સામાન્ય માણસમાં શ્રદ્ધા, બોલો, અને આમનામાં શ્રદ્ધા નહીં આપણે કરીએ તો આપણને સમ્યક્ત્વ કેમ થાય? એટલે કહે છે કે તત્વ શ્રદ્ધાનમ એતચ્ચ ગદિતમ જીન શાસને. જીનેશ્વર પ્રભુના શાસનમાં તત્વોની શ્રદ્ધા કરવી એને આ સમ્યક્ત્વ કીધેલું છે. આટલું બેઠું તો કે તત્વ શું એ તો થોડું સમજાવો અમને, તો ચાલો સમજાવીએ. સર્વે જીવા ન હંતવ્યા, કોઈ પણ જીવને હણવો નહીં, આવું સૂત્રમાં કહ્યું છે. એ મુખ્ય તત્વ સમજવું. બોલો, કોઈ પણ એટલે જે કઈ કામ કરીએ એ બહુ ઝેણા પૂર્વક કરવાનું. ચૂલો પૂંજી પ્રમાજીને રસોઈ કરવાની, કારણ ચૂલો બહુ ગરમ હોય અને જેમ જેમ ઠંડક પડતી જાય એમ ઠંડકના કારણે ફરતી જીવત ચૂલા ઉપર ભેગી થઈ હોય, અને આપણે ચૂલો હળગાવીએ તો જીવત બળી જાય. તો સર્વે જીવા ન અંતવ્યા, કોઈ જીવ મારવા જેવો નથી, આવું સૂત્રમાં કહેલું છે. આ વાતને બરાબર હૃદયમાં ઉતારવી. આ વાત જો હૃદયમાં ઉતરી જાય તો ચાલવામાં વિવેક, બોલવામાં પણ વિવેક, રસોઈ કરવામાં પણ વિવેક, કપડાં પહેરવામાં વિવેક. એવા જીવ કપડાં ના પહેરે કે બીજાની દ્રષ્ટિ પોતાના તરફ આકર્ષાય અને ખેંચાય, કારણ એ જીવ ભિખારી ભાવને આપણા હિસાબે પામ્યો એટલે એની હિંસા થઈ ને. હજી નહીં સમજણ ભાઈ, આવું બધું છે. કોઈ જીવને આપણે મારથી પતિત નહીં કરવાનું. આનું નામ પહેલું વ્રત. મારવાનો તો નહીં, બોલો, એના પરિણામથી પડે એવું વર્તન પણ નહીં કરવાનું. આવી ઊંચી દશા આ પહેલો માર્ગ સમજો. હવે બીજું વ્રત, શુદ્ધો ધર્મો એમ ઇતિહેત ધર્મ રૂચ્યાત્મકમ સિદ્ધમ શુદ્ધાનામ ઇદમ અન્યાસામ રૂચિ નામ ઉપલક્ષણમ. આ વિતરાગ ભવાને બતાવેલો જે ધર્મ, બોલો, એ શુદ્ધ ધર્મ છે, એ જીવનમાં લાવવા જેવો છે. શુદ્ધો ધર્મો અયમ, આ શુદ્ધ ધર્મ છે. એક જ ધર્મ રૂચિ આત્મકમ, આ ધર્મની રૂચિ કરવી. કોઈ એમ કહે છે તમે જૈન છો એ તમારા ધર્મની તમે પ્રશંસા કરો, તમારે બધા ધર્મને હારા કહેવા જોઈએ, બોલો. કોઈનો પણ ધર્મ હારો આપણે કહેવું શું જાય? આવા તમને મળશે કો માથા ભોળિયા બેઠું. તો હવે આપણે કહીએ કે બધાના ધર્મને સારા કેમ કહેવાય? જેમ દાખલા તરીકે મુસલમાનોની વાત છે, આપણે કે બકરી ઈદ આવે તો સેંકડો જીવોની હિંસા કરે, બોલો, હા, અથવા જે યજ્ઞ કરાવે અને પશુનું હોમ કરીને હોમે, તો જ્યાં આપણને આપણો જીવ વાલો છે એમ દરેકને પોતાનો જીવ. હવે એવા પંચેની જીવની હિંસા થતી હોય એને સારું કેમ કહેવાય? અમે જૈન છીએ એટલે જૈન ધર્મની પ્રશંસા કરીએ છીએ, આવું નથી, બોલો. અમે અમે જૈન છીએ એટલે જૈન ધર્મની પ્રશંસા એવું નથી, પણ હકીકતથી જૈન ધર્મમાં જેટલી ઊંચી અહિંસા બતાવી છે, બોલો, એટલી ઊંચી અહિંસા બીજે ક્યાંય નથી દેખાતી, એટલે જૈન ધર્મની પ્રશંસા કરી. તમને એવું કીધું પાણી પણ તમારે ગળીને પીવું, ઉકાળીને પીવું, એટલે કે એમાં વારે વારે જીવો ઉત્પન્ન થાય એ ન મરી જાય એનું ધ્યાન રાખવું. વનસ્પતિમાં પણ કંદમૂળ બને સૌથી ના ખાવું, બરોબર, લીલું શાક પણ એકથી પ્રત્યે બે ના ખાવાનું, બેથી પ્રત્યે ત્રણ ના ખાવ, એટલે હિંસા ઓછી કરવી. ઘરમાં પણ રોજ બોલો વાસીદું વાળવું, જૈણા પાળવી, ચૂલો પણ પૂંજી પ્રમાજીને ચાલુ કરો. આ બધામાં મૂળ તો જૈણા જ બતાવેલી છે ને, બોલો, કોઈ જીવને મારવો નહીં એ જ વાત છે. એના કારણે બીજા કરતા જૈન ધર્મ ઊંચો છે. આપણે જૈન છીએ એટલે આપણો ધર્મ ઊંચો છે એમ નહીં કહેવાનું, બોલો, પણ એ ધર્મ ઊંચો છે એટલે અમે એને સ્વીકાર્યો છે. ધર્મ ઊંચો છે એટલે અમે જૈન બન્યા છીએ. અમારો ધર્મ છે ઊંચો છે એમ નહીં. હજી નહીં વાક્ય બદલાવું. આ ધર્મ ઘણો
ઊંચો છે
એટલે અમે એને સ્વીકાર્યો. કેમ? એમાં નાના નાના જીવને પણ બોલું હિંસા નહીં કરવાની વાત છે.
જીવ આપણા જેવો છે.
હા, મોટાની હિંસા તો છે જ નહીં. આ જેમ બકરાને બોકરાને મારીને માંસ ખાય એવો માંસાહાર તો છે જ નહીં આપણે ગામ, ખરું નહીં? કીડા મકોડા મચ્છરને પણ આપણે મારવાની ના કીધી. તમે કદાચ મચ્છર સહન ન થાય તો ભલે તમે એને બહાર કાઢો ઘરમાં, પણ સાપ છે સાપ, સાપ તો કરડો મરી જઈએ કે નહીં? સદા બોલો જૈનોના ઘરમાં સાપ નીકળે તો કોઈ સાપને મારશે નહીં, સાંસારી પકડીને જંગલમાં નાખી દેશે. આપણો માર્ગ આ હતો અને આજે પણ આ છે, નહીં બેઠી વાત? સાપ તો જીવે તો બીજાને કરડવાનો જ છે, તો એ સાપને મારવાનું નથી કીધું. સાપને એવા સાંસારી પકડીએ બે લાકડાની વચ્ચે આપણને કરડે નહીં અને વચ્ચે આવી જાય, પછી જઈ જંગલમાં એ નાખી આવીએ, એટલે એના અવાવર જગ્યામાં એ રખડ્યા કરે. એટલે એવા જીવને મારવાની ના છે. ગામડામાં વીછી નીકળે ને, ચીપિયાથી વીછી પકડીને થપેલીમાં લઈ લે નાની, અને થપેલી લઈને બહાર જઈને જંગલમાં નાખી આવે. મારી નાખવાની વાત નથી. હવે આવા ઝેરી જીવને મારવાનું ના હોય તો આ મોટા જીવને મારવાની વાત તો હોય કા નહીં? મારે પહેલો જ આ ધર્મ, કોઈ જીવને મારવો આપણને જેમ આપણો જીવ વાળો, બોલો, આપણને એમ સર્વને પોતાનો જીવ વાળો. શુદ્ધો ધર્મો અયમ શ્લોક 7મો. આ ધર્મ બહુ શુદ્ધ છે. એતદ ધર્મ રૂચિ આત્મગમ. આ ધર્મની ઘણી રૂચિ કરવી, એટલી બધી પ્રીતિ કરવી. જો જૂઠું પણ બોલવાની ના, નાનું પણ જૂઠું નહીં બોલવાનું, કોઈની પડેલી પેન પણ પૂછ્યા વગર નહીં લેવાની. પેનની કિંમત કેટલી સાહેબ? 2-5 રૂપિયાની અમારા હિસાબે, 5-25 રૂપિયાની. તોય પણ એના માલિકને પૂછ્યા વગર એ પણ નહીં લેવાની. કેટલું એમ એક એક વર્ષમાં તમે જો આટલું બધું ઝીણું ઝીણું કોઈ ધર્મમાં તમને જોવા નહીં મળે. એટલે કે શુદ્ધાનામ ઇદમ અન્યાસામ રૂચિનામ. આવી બીજી પણ શુદ્ધ રૂચિઓનું આમાં ઉપલક્ષણ સમજી લેવું. ભગવાન એ સાચા, એમના માર્ગે ચાલનાર ગુરુ સાચા, એમને કહેલા તત્વો એ સાચા, આમ બધી વસ્તુ સમજી લેવી. આનું નામ સમ્યક્ત્વ. તો દેવ, ગુરુ અને ધર્મ એને બરાબર ઓળખવા, એને બરાબર સમજવા અને એને જીવનમાં ઉતારવા, આનું નામ સમ્યક્ત્વ. તો આપણે શુદ્ધ દેવ ગુરુ ધર્મની નિશામાં તો ખરા ને? ના, એમાં હા નહીં. આપણા મન માનીતા ગુરુ ને ગુરુ બનાવીએ. આપણે કઈ એમ કરી આપે એ ગુરુ, બોલો. આપણે એવા ગુરુ નાખવાના, આપણે કઈ એમ કરી આપે એ ગુરુ હોવી. અહીં તો એવું લાગે જે સંસારના ત્યાગી હોય, બોલો, અને આપણને પણ સંસારના ત્યાગના માર્ગમાં આગળ લઈ જાય એનું નામ સદગુરુ. કાયમ પરમાત્માની, બોલો, આપણે વાણી સમજાવે આનું નામ સદગુરુ કહેવાય. ચાલો શ્લોક 8મું. અથવા ઇદમ યથા તત્વમ આજ્ઞાયેવ તથા અખિલમ નવાનામ અપી તત્વાનામ ઇતિ શ્રદ્ધા ઉદિત અર્થત. અથવા તો જેમ ભગવાને કહેલું, બોલો, બધું તત્વ આપણને મગજમાં સ્વીકાર્ય હોય છે એમ ભગવાને કહેલા નવે તત્વોની શ્રદ્ધા કરવી. કેટલાની? હા, એને સમ્યક્ત્વ કહેવાય. જીવ અજીવ, પુણ્ય પાપ, આશ્રવ સંવર, બંધ અને મોક્ષ. આ જીવને બધાની શ્રદ્ધા થતી નથી, પુણ્યની શ્રદ્ધા બહુ થાય. પુણ્યની વાત આવે તો જોકો ખાધા વગર બરાબર સાંભળે, અને પાપની આશ્રવની વાત આવે તો ઈંગી જાય. કેમ? આ ક્યાં આપણને લાગુ પડે? જે જીવ પુણ્ય પણ જેમ બેડી છે, બોલો, હા, પાપ એ પણ બેડી છે, જેમ દુઃખ એ આપણને ગમતું નથી એમ પુણ્ય લીધા સુખ મળ્યું, એ સુખ એ પૌગલિક જ સુખ છે ને, આત્માનું સ્વરૂપ છે જ નહીં, એ પણ બેડી જ છે. હવે ઉત્તમ આત્માઓ આમાં ક્યાંય, બોલો, ફસાતા. અથવા ઇદમ યથા તત્વ, જેવું આ તત્વ ભગવાને કહ્યું છે તેવું આજ્ઞા એવ અખિલમ, ભગવાનની આજ્ઞા પ્રમાણે આખું તત્વ સ્વીકારી લેવું. નવાનામ તત્વના નવે તત્વોની શ્રદ્ધા ઉદિત અર્થક, આ ઉપર કહેલા અર્થ પ્રમાણે નવે તત્વોની બરાબર શ્રદ્ધા કરવી એનું નામ સમ્યક્ત્વ. તો નવે તત્વોની શ્રદ્ધા બેસે છે ખરી? મોક્ષ તત્વોની શ્રદ્ધા બે, બોલો, મોક્ષે ઉપાદેય છે આ વાત મગજમાં ખરું? પુણ્ય નથી ત્યાં સુધી, બોલો. જયા જો પુણ્યનું સુખ આવે ને તો મોક્ષે બાજુમાં રહી જાય, કારણ મોક્ષે ગયા પછી પુણ્ય ભોગવાન કહેવાય. પુણ્ય ભોગવ્યા પછી મોક્ષે જવાશે? કા ઉતાવળ છે? બે ભોગ મોડા મોક્ષે જશે. હા, એને ભોગવાનું પછી ત્યાં મળવાનું, એટલે કે મોક્ષની શ્રદ્ધા જ કાં છે? આજીને મોક્ષ જોઈતો જ નથી, આ તો પાપના ડરથી મોક્ષ માગે. હજી નહીં સમજાવ, પાપના ડરથી મોક્ષ માગે. હાલો આ નરકમાં જવું પડે, દુઃખી થવું પડે, એના મોક્ષ શું ખોટો? જો ભવ ભવ દેવલોકના જ મળતા હોય ને તો મોક્ષ ને બાજ. બોલો. આમ તો એવું છે, દેવ મળી ક્યારે દેવ થાય જ નહીં, દેવની સ્વકાર સ્થિતિ આવી છે. પણ દેવમાંથી મનુષ્યમાં આવ્યો, બે પાંચ વર્ષ જીવન પાછો દેવમાં ગયો, વળી પછી મનુષ્યમાં આવ્યો, બે પાંચ વર્ષનો થયો અને મરીને દેવમાં ગયો, આવું બને તો એ દેવના ભોજ મળ્યા કહેવાય ને? હજી નહીં સમજાવ. તમે અમેરિકામાં રહો છો, વચ્ચે 10 દાડા ઇન્ડિયા ગયા, વળી અહીંયા આવ્યા, અને વળી બીજા વર્ષે 10 દાડા આફ્રિકા ગયા કોઈ કારણે, તો હજી ભાઈ અહીંયા આવ્યા તો એ કહેવાય એમ કે હું કાયમી અમેરિકાનો જ છું? એ નહીં કહેવાતું. આવું કદાચ બને તો ઉપરા ઉપર દેવ મરી દેવ ક્યારેય ના થાય, નારકી મરી નારકી ના થાય, નારકી મરીને મનુષ્યમાં આવી નારકી થાય. સમજાય છે મારી વાત?
પણ
નરક સિદ્ધ, મનુષ્ય મળીને મનુષ્ય થાય, મનુષ્ય મળીને ચારે ગતિમાં જાય, દેવમાં જાય, નારકીમાં જાય, મનુષ્યમાં જાય, તિરિંજમાં જાય, તિરિંજ પણ મળીને ચારેમાં જાય. બોલો. પણ મનુષ્યો ભાઈ દેવો મળીને બે માં જ જાય, મનુષ્યને તિરિંજમાં. દેવો મળીને દેવે ના થાય, દેવ મળીને નારકી ના થાય. એટલે નારકી પણ મળીને નારકીએ ના થાય ને દેવે ના થાય, મનુષ્ય તિરિંજમાં જ આવે. બોલું ભરજી, ફરી બોલું. મનુષ્ય અને તિરિંજ આ બે ગતિ એવી છે કે મરીને ચારે ગતિમાં જવાય. બોલો. મરીને અને દેવ નારકીની ગતિ એવી છે કે મરીને દેવ નરકમાં ન જવાય, તિરિંજ મનુષ્યમાં જ જવાય. હા, એટલું ખરું, તિરિંજ મનુષ્યમાં ગયા પછી પાછા દેવ નારકીમાં આવાય. પેલું એટલે ભગવાનના કોઈ બી મહાવીર ભગવાન હત્યાવી ભાવ તમે જોજો, વચ્ચે વચ્ચે દેવના ભાવ કરીને મનુષ્યમાં જ આવ્યા કે તિરિંજમાં જ આવ્યા. પણ ક્યાંય ઉપરા ઉપર દેવના બે ભાવ કોઈ ના ના હોય. દેવો મરીને તિરિંજ મનુષ્ય બે માં જાય મેં કીધું હતું ને, તો એક કિંડી પણ તિરિંજ જ છે ને. એટલે જવાનું માનો નહીં, પણ એક કિંડી નો મોહ વધારે છે એટલે જાય છે. બોલો. એક કિંડી નો દેવો નહીં કેવી રીતે? હા, દેવોમાં રત્નો ઘણા છે, ફૂલો ઘણા છે અને વાવડીઓ ઘણી છે. વાવડીઓ ઘણી હોવાથી પાણીનો ઘણો પ્રેમ છે અને ફૂલો ઘણા હોવાથી બોલો વનસ્પતિનો ઘણો મોહ છે અને રત્નો ઘણા હોવાથી પૃથ્વીકાયનો મોહ. એ મોહના કારણે દેવો મરીને રત્નોમાં જન્મે કે વાવડીમાં જન્મે કે ફૂલમાં જન્મે, ત્રણમાં જ જન્મે, એક કિંડીમાં પાંચમાં ના જન્મે, પૃથ્વીકાયમાં, અપકાયમાં અને વનસ્પતિ કાયમાં. આપણે આવું જોઈએ છે. ઘણી વાર તમે જો ઘણા લોકો ઘરમાં મોટું ઘર હોય તો બગીચો બનાવે, એટલી બધી સાર સંભાળ બગીચાની રાખે, એટલો બધો મોહ હોય કે આખો દારો કામ સિવાયનો, નોકરી સિવાયનું કામ હોય ને, બગીચાની સાર સંભાળમાં બેઠો હોય. નહીં બેઠું એ જીવ મરીને ઝાડમાં જ જાય. તો જોરથી બોલો. હા, રત્નોનો પણ ઘણો મોહ હોય તો આ જીવમાં એમ જ જન્મે. પાણીમાં આખો દારો નાવાનું, હાથ ધોવાના, વારે વારે પાણીનો જ ઘણો મોહ હોય તો આ જીવ મરીને અપકાયમાં જન્મે. શું કહો છો? એ જયારે રત્ન ઉત્પન્ન થાય છે ને ત્યારે પૃથ્વીકાય જ હોય છે. પછી જેમ જેમ થઈ જાય એનો જીવ મરી જાય. જેમ આપણું આ શરીરમાંથી જીવ જતો રહે એટલે ખોખું નથી હોતું, પછી આપણે અંદર હાડકાને માંસ હોવાથી દુર્ગંધ ફેલાય એટલે બાળી નાખીએ. બાકી એમાં આવા હાડકાને માંસ નથી એટલે બાળી નથી નાખતા, એટલે જળ બની જાય શરીર. બાકી ઉત્પન્ન થયું ત્યારે પૃથ્વી કાયલા જીવે જ આ શરીર બનાવી. જયારે હીરા, માણેક, મોતી, ઝવેરાત આ બધા પૃથ્વી કાયલા જીવો છે, પણ એ જીવો છવી ગયા, એનું આયુષ્ય પૂરું થઈ ગયું, એટલે આપણે એના દળનો ઘણી વાર ઉપયોગ કરીએ શરીર શોભામાં. પણ એનો જો ઘણો મોહ રાખીએ તો મરીને એમ જ જન્મવાનો દાડો આવે. હા, એટલે મને તમે જે કેવો છો, હીરા માણેક મોતી, હીરા માણેક મોતી સાંભળો, આ બધો પૃથ્વી કાય કહેવાય. એનો ઘણો મોહ રાખીએ તો આ આપણો જીવ મરીને એમ હજ ને. આપણે મર્યાદિતપણે જે રાખીએ ને તો એમાં જન્મી એવો નિયમ નહીં, મર્યાદિત એટલે ઓછો મોહ રાખે. બાકી આ જીવ મરીને એમ જ જન્મે. ઘણો વાવડીનો અને પાણીનો જ મોહ હોય અને આખો દાડો પાણીની જ રમત કર્યા કરીએ અને પાણી જોઈને બહુ રાજી થઈએ એમાં નાયા ધોયા કરીએ તો આ જીવ મરીને કઈ મત જન્મે, અને ફૂલ ફળમાં જ બહુ હચ્યા પચ્યા રહીએ અને એનું ઘણું મોં રાખીએ તો આ જીવ મરીને વનસ્પતિ કાયમ જ જન્મે. બોલો.
હા પંડિતજી, એક વાત સાચી છે કે આપણે જ્યાં જન્મ લીધો છે અત્યારે આ પૃથ્વીમાં, આપણે બધા આત્માઓથી ઘેરાયેલા છીએ. એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચોઇન્દ્રિય અને પચેન્દ્રિય, એ બધા આત્માઓથી જ ઘેરાયેલા છે.
બધા આત્માઓથી ઘેરાયેલા છીએ એ વાત ખોટી નથી, પણ બધા આત્માઓનો ની હિંસા કરવી અને એમાં જોડાવું આવો નિયમ નથી. જેટલી બચ્ચા એટલું બચે. આપણે જેમ ફૂલ ફળ ખાઈએ એમ સાધુ સાધવીને વોરાઈએ એ બી આપણી શાકભાજી વળી જાય કે નહીં? બોલો. પણ તમે રાજ્યું હોય, નિર્જીવ કર્યું હોય, અહિંસક હિંસા વિનાનું બન્યું હોય પછી લઈ જાય. તમે સચ્ચી તો આપો તો નહીં લે. હજી નહીં સમજાવું. આ બધું વનસ્પતિ કાયમાં એક ઝાડમાં હો જીવ હોય, પાંડલે પાંડલે જીવ, ફૂલે ફૂલે જીવ, ફળે ફળે જીવ. હવે તમે એમને સીધું તમે કઈ વરાવો તો નથી લેતા. હા તમે શાકભાજી તમારા માટે સમારી રાંધ્યું હોય અને નિર્જીવ બન્યું હોય તો જ વળે. એટલે આપણે એટલી દશાના નથી, કારણ કે આપણે સારો સાવિકા છીએ, એ સાધુ સંત છે. એટલે એ સંપૂર્ણપણે હિંસાના ત્યાગી છે અને આપણે અંશે હિંસાના ત્યાગી છીએ. આપણે પણ ઝાડ પાન ફૂલ ફળ કે આ કઈ વસ્તુનો ઉપયોગ કરીએ તો આમ બહુ ઉપયોગ પૂર્વક કામ કરવાનું, નિર્દયપણે નહીં વર્તવાનું. બરોબર. નિર્દયપણે નહીં વર્તવાનું. એટલે આવે છે ને ચામડી આખી ઉતારી દી ચીભડાની, ચીભડું સમાર્યું ને એની આખી ચામડી ઉતારી છોલ, અને રાજી સાહેબ જો મેં કેવું સમાર્યું તો બીજા બહુ મેં એની આખા જીવતા સહી ચામડી ઉતરી હતી. એવું ચૈત્ર આવે સાથે. આપણે કેરી છોલીએ, બોલો, ત્યારે ચામડો એની ઉપરની છોલ ઉતારીએ અને આખી છોલ ઉતરી હોય તો કેવા રાગી રહી ગયો, મેં કેવી હોશિયારી રાખી આખી છાલ ઉતારી. પણ ખબર નહીં કે આવી હોશિયારીમાં આપણી છાલ ઉતરી જાય. એટલે પ્રશંસા કરીએ છીએ. એને કરી દે નહીં, આપણે આવું કરતા હોઈએ. ઝીણું ઝીણું શાક સમાર્યું હોય અને જે પેલા ઘરના બીજા માણસો દારૂ શાક સમારતા હોય અને આપણે ઝીણું સમાઈને આપ્યું તો કઈ જો આ મેં કેવું સમાયું, હવે આવું સમારવાનું, આમ કરીને ઉપદેશ આપીએ. હા નિર્જીવ છે, વનસ્પતિ કાયનો જીવ છે. એમાં ઝાડ ઉપરથી છૂટી ગયો એટલે ઝાડથી એને પોષણ મળતું હતું એ બંધ થઈ ગયું, એટલે નિર્જીવ ના થઈ ગયો. એમને મેં જીવે. હા જેમ નાનું બાળક હોય એ 9 મહિનાની અંદરનું હોય તો માતાના પોષણથી પોષણ પામે, પણ 9 માસથી વધારે માસનું થાય અને ગર્ભથી બહાર આવે તો એના ખોરાકથી પોષણ પામે. એમ કેમ આમ એ તો પછી વાત છે. પેલા સમજી લો કે વનસ્પતિ ઝાડથી છૂટી પડે ઈસી ટાઈમ નિર્જીવ નથી થતું, સ્વયં એનું પણ હાર પોષણ કરે એવું એ હોય છે, એટલે લીલોછમ રહે છે. એટલે મેં આવો દાખલો આપ્યો કે માતાના પેટમાં બાળક હોય એ માતાના હારથી જીવે. બોલો. માતાના પણ જન્મ જેનો થયો એ પોતાના હારથી જીવે. હા તો છે જ, તમે એમ તોડી નાખ્યું એટલે નિર્જીવ નથી થતું. એટલે વૃક્ષમાં તો અનેક જીવ છે, શાખાનો જીવ જુદો, બરો, પ્રશાખાનો જીવ જુદો, ફૂલનો જીવ જુદો, ફળનો જીવ જુદો. એ વાત સમજાય શું હોય, વર્ષો સુધી રહે છે.
શ્રીમદજીને 8 વર્ષની ઉંમરે એની બાએ ખાસ સમારવાનું કીધું. એ સમારતા જાય ને રોતા જાય ત્યારે એનો બાએ પૂછ્યું કે આમ કેમ થાય છે, તો હું એક જીવની હત્યા કરી દઉં.
એટલે મહાપુરુષો બહુ વિવેકથી ચાલે, બહુ વિવેકથી સમજી સોચીને હિંસા કેમ ઓછી થાય એ રીતે જીવ વર્તે ઉત્તમ આત્માઓ. એવું નથી તરત જીવ ચાલ્યો જાય છે. હા બોલો બોલો.
તો પછી આપણે બધી ફળ પૂજા ને ફૂલ પૂજા ને બધું કરો તે કરવાની શું જરૂર?
હા એ બરાબર છે.
તમે આપણે જીવને આ જે કરે હિંસા કરીને હવે તમે દેવ પૂજા કરી બરોબર ને?
હા
તો એમાં એનું
હા સમજાય કે આ ભગવાન મોક્ષે ગયા છે એની પૂજા કરવામાં ફળ ફ્રૂટ મૂકીને ફળ ફ્રૂટ નો રાગ છોડવા માટે કરીએ છીએ. ફળ ફ્રૂટ નો કે હે પ્રભુ મારે આ વસ્તુનો ઉપયોગ ના કરવો પડે એટલે તમારી સામે હું સંસારી છું તો પણ આ વસ્તુનો ત્યાગ કરું છું. ભોગના ત્યાગ માટે ભોગનું સમર્પણ કરીએ છીએ, નહીં કે એનો ઉપયોગ કરવા માટે. એટલા માટે તો ચડાયેલું ફૂલ ફળ આપણે લેતા જ નથી, પૂજારીને કોકને આપી દઈએ, આપણે એનો ઉપયોગ કરતા નથી, એનો ત્યાગ કર્યો. એટલે મારા જીવનમાં આવા ભોગ આવે નહીં એટલે હું તમારી સામે તમને સમર્પિત કરું છું કે મારે આનો મોહ ઓછો કરવો છે. ઊંડો અર્થ આવો છે. આમ તો પૃથ્વીકાયનું આયુષ્ય 22,000 વર્ષનું છે. તમે જીવિકા જોઈ લેજો, પૃથ્વીકાયનું આયુષ્ય અપકાયનું 7,000 વર્ષ, કેવુકાયનું 3,000, વાહુકાયનું 3,000 વર્ષ અને વનસ્પતિકાયનું 10,000 વર્ષ. એટલે આપણા જ્ઞાનથી બધું જાણવું બહુ અઘરું છે. એટલે આપણે આવી નિશાની રાખવી કે જેના ફળ ફ્રૂટ સુકાવા માંડે, કરમાવા માંડે, સમજાય છે? સમજવું કે એમાંનો જીવ ચાલ્યો છે. જેમ આપણું આ શરીર છે એમાં જીવ હશે તો લીલો છમ રહેશે. બોલો. અને જયારે આ શરીરમાંથી જીવ જતો રહે એટલે શરીર ગંધાવા માંડે, સુકાવા માંડે, એમ એ વનસ્પતિ સુકાવા માંડે, કરમાવા માંડે, એટલે સમજવું કે એમાંથી જીવ ચાલ્યો ગયો. બાકી આપણી પાસે એવું જ્ઞાન નથી કે એમાં જીવ ક્યારે ગયો ક્યારે આવ્યો. એ જાણવું હોય તો કેવો જ્ઞાન મેળવવું પડે. હા એ સમજાવું. બીજાએ સમારેલું હોય, સાંભળો, બીજાએ સમારેલું હોય પણ તમારા માટે તમે સમરાયું હોય, બોલો, તમારા તમે સમરાયું હોય અને એને વ્યવસ્થિત સમાર્યું હોય અને આવીને જુઓ અને વખાણ કરો બહુ સારું સમાર્યું છે, થોડામાં પણ ઘણો ઉપયોગ કર્યો છે, તો તમને સમાર્યા વગર એના કરતા વધારે કર્મ બંધાય. એના કરતા કેમ? એક તો તમારા માટે સમાર્યું અને એને બહુ ઝીણું ઝીણું સમાર્યું, એ જોઈને તમે એની પ્રશંસા કરી, પાપ કર્યું એની એને તમે બોલો. હા બાકી તમે ઝાડું સમાર્યું ઝૂનું સમાર્યું એની ઉપેક્ષા કરીને માત્ર ખાવું પડે ને ખાઓ નિર્મોહી પણે તો ઓછું બંધાય. સાધુ સંતો આ રીતે જ વર્તે. કોઈ દાવ તમારા હારની એમના મોડે પ્રશંસા સાંભળી અને એમના મોડે નિંદા બી આમ તમે ડબલ મીઠું નાખી દીધું ભૂલથી, બોલો, આ ઘરવાળા એમ તમે ખાવા બેહો ડબલ ખારું લાગે ફાળી પછાડો, બોલું જા, ગુસ્સો કરો, પણ સાધુને વરાયું હોય અને ડબલ મીઠું નાખેલું હોય એ લોકોએ ઘેર મકાન જે વાપર્યું હોય કોઈ જાઓ હાજે પ્રતિબંધ કરવા જાઓ ત્યારે તમારા ઉપર ગુસ્સો કર્યો હોય કે કાં ભાન હતું શાક આવું ખારું કર્યું એવું કોઈને કીધું હોય તો કહો. અને આપણે આપણે ઘેર જઈએ અને ડબલ શાક મીઠાવાળું શાક હોય ને તો ખાધા વગર ઉભા થઈને ચાલ્યા જઈએ. આટલો બેમાં ફરક બોલો તો જોરથી બોલો. 3,000 વર્ષ વધારે વધારે આયુષ્ય, ઓછામાં ઓછું અંતર મુહૂર્ત મારો ભાઈ વધારે 3,000 વર્ષ, અપકાયનું 7,000 વર્ષ, વનસ્પતિકાયનું 10,000 વર્ષ. આ બધું જીવ વિચારમાં આવે છે. એ અત્યારે તો નિર્જીવ થઈને આવ્યો છે, પણ ખામાં ઉત્પન્ન થયો ત્યારે એનું આયુષ્ય વધારે વધારે 22,000 વર્ષનું હોય. એ કાઢીએ એટલે ખોદકામ કરીએ, થોડફોડ કરીએ, ઘાના કારણે એનો જીવ મરી જાય. એટલે જીવ મરી ગયો એટલે જીવની હિંસા ઓછી લાગે, પણ એના રંગ બેરંગ જોઈને મોહ થાય એટલે મોહ ના વિકારી ભાવો આવે. એવું નહીં સમજવું કે તૈયાર હીરા પહેરીએ એટલે દોષ ના લાગે. હજુ એવું સમજશે, કહું તમે કીધું સમજ, આવું સમજશે કે હીરામણી જીતો મરી ગયો હવે
હા,
એટલે પછી એમ જ દોષ નથી એમ નહી, મરદા ઉપર નો મોહ છે. ચાલો બેઠો રહ્યો, હવે પૂછ્યું છે કઈ? હાલો શ્લોક 8 જોઈ લો. અથવા ઇદમ યથા તત્વમ, આ જેવું તત્વ ભગવાને કહ્યું છે એમ આજ્ઞા એ અખિલમ. બધામાં આપણી બુદ્ધિ ચાલે એવો નિયમ નથી, કેમ કે એ કેવળ જ્ઞાની છે, આપણે કેવળ જ્ઞાની નથી, એ બધી વસ્તુ આપણે આંખે દેખાતી. પણ એમને જેમ કહ્યું તેમ સ્વીકારી લેવાનું, નવે પણ તત્વોની અર્થથી શ્રદ્ધા કરવાનું બહુ ઉદિતા શાસ્ત્રમાં કહેલું છે. પૂછ્યું છે કઈ? એવ પ્રોચ્યતે શુદ્ધા અહિંસા વા તત્વમિતિ અર્થ સમ્યક્તમ દર્શિતમ સૂત્ર પ્રામાણ્ય ઉપગમાત્મકમ. અહીં અથવા અહિંસા સમજાવે છે કે ભગવાને જે તત્વ જે રીતે સમજાવ્યું છે, બોલો, એ તત્વને બરાબર એ રીતે સમજવું અને સ્વીકારવું, એને પણ શાસ્ત્રમાં સમ્યક્તો કહેવાય. જો એ પ્રોચે શુદ્ધ અહિંસા, શુદ્ધ એવી અહિંસા એ સાચું તત્વ છે. આવું સૂત્ર પ્રમાણે ઉપગમાતું, સૂત્રને પ્રમાણ તરીકે સ્વીકારો, એને સમ્યક્તો દર્શિતમ. એને શું કીધું છે? સમ્યક્ત ભગવાનના વચનને તરતી કરીને સ્વીકારી લેવાનું, સમજાય તોય સ્વીકારવાનું, ન સમજાય, કેમ કે આપણે બે જ્ઞાન વાળા છીએ. એ કેવો જ્ઞાન વાળા છે? એ કેવો જ્ઞાન વાળાની બધી વાત આપણને સમજાય એવો નિયમ નથી. બોલો, આપણને આપણે કેવડી બની બધું સમજાય. બોલો, હવે શિક્ષક સાહેબ હોય, 12મું ધોરણ ભણાવનારા શિક્ષક, તો સૈજી પણ એનું જ્ઞાન બીએ LLB કે 12માંથી વધારે હોય ને. હવે એ શિક્ષક કોઈક પહેલા ધોરણ વાળા ભણાવતા હોય, બોલો, પહેલા ધોરણ વાળાનું જ્ઞાન કેટલું હોય? બહુ ઓછું, એના જેટલું. હવે આવા શિક્ષકની બધી વાત એના અહીંયામાં ઉતરી જાય એવો નિયમ નથી, કારણ પેલો જીવ બહુ અનુભવી છે. ભણાવનાર શિક્ષક 12મું ધોરણ ભણાવે, બોલો, એ શિક્ષક બહુ, અને પેલું ધોરણ ભણનારો જીવ તો નવો છે. મેં આ દાખલો એટલા માટે આપ્યો કે કેવડી ભગવાન 12માં ધોરણ ભણાવે એવા એના શિક્ષક જેવા છે, અને આપણે પહેલા ધોરણના વિદ્યાર્થી છીએ એમની સામે. એટલે એમને કેવડનાથી બધું જોયું હોય, બોલો, એ આપણને કેવડના નથી ના દેખાય, સમજાય છે? એટલે આપણે બધું સમજાય તો જ સ્વીકારવું, આવું નહીં રાખવાનું. સમજાય તો પણ સ્વીકારવાનું, કારણ કે આ વચન કહેનાર કેવડી છે. બોલો, સંસારમાં બોલો વડીલ કોઈ કહે, જમાઈ કોઈ કહી જાય, કોઈક સસરા કંઈ કહી જાય, તો દલીલ કરી કે સ્વીકારી લઈએ? બોલો, એટલે જેવું પાત્ર, ખરું નહીં? બોલો, વડીલ કો બાપ દાદા કહી જાય કે જો ત્યાં જતો નહીં, હમણાં સાપ ગયો છે, અરે જમાઈ કહી જાય, અરે સસરા કહી જાય, કે આપણા મોટા ભાઈ કહી જાય, એ વિશ્વાસુ વ્યક્તિ કહી જાય, બોલો, આપણે સાપ જોયો બી ના હોય, એના લીછોટા ના જોયા હોય, તો એની વાત સ્વીકારી લઈએ કે નહીં? તો આવા હિતેચ્છુની વાત સ્વીકારીએ, બોલો, અને કેવડીની વાત ના સ્વીકારીએ. ભગવાન તમે કોઈ અમે કેમ માની લઈએ? અમને સમજાય તો અમે માનીએ. અહીંયા દાયા થઈએ તો અહીંયા કહેજો, જમે કહેવાયો કે અહીં સાપ ગયો ના જશો, તો કે તમે કોઈ એટલે હું કેમ માની લઉં, મને સાપ ગયેલો બતાવો તો જ હું માનું, નહીં તો હું ત્યાં જ ચાલવાનું. તો પેલો શું કે સારું ફરકું આમ તારે માં ઠાકુર શ્રી એમ કેવડી ભગવાન પણ બીજા થાકે આપણાથી, આપણે આડા ચાલી પછી શું કે સારું તારે પડો કુવામાં. એટલે કેવડીનું વચન ક્યારેય મિથ્યા હોતું એમ સમજીને આપણે સમજાય તોય સ્વીકારવાનું, ન સમજાય તોય સ્વીકારવાનું. એમને કીધું કે આ હવામાં આ આકાશમાં અનંત સૂક્ષ્મ નિગોદના જીવો ઠાંસીને બળેલા છે. હવે આપણે ગમે એટલી એમની સામે દલીલો કરીએ કે સાહેબ તમે કહો એટલે કેમ માની લઈએ, અમે દેખાડો બતાડો તો જ માનીએ. તો પેલા કે ભાઈ મારે તમને આજે બતાવવા છે, પણ તમારી પાસે એને જોવાની આંખ તો જોઈએ ને. બોલે એને જોવાની, હવે તમે એને જોવાની આંખ હોય ના છો, આ આંખથી મોતી પડ્યો તો નથી દેખાય એવું બને ને. મને બોલો અહીંયા મોતીનો દાણો પડ્યો હોય તો ના જ એટલે નથી એમ મનાય. તો આ તો એનાથી ઘણા ઝીણા જીવો મારે કેવડીનું વચન સરળતા તરતી કરીને સ્વીકારી લેવું.
પંડિતજી ભગવાને કીધું પાણી બે દ્રવ્યનું બનેલું છે, કેટલા અલગ કાળો પહેલા કીધું છે આજે ભગવાને. વિજ્ઞાનીઓએ હમણાં જ સાબિત કર્યું કે પાણી બે દ્રવ્યનું છે.
વિજ્ઞાનીઓ બધા તો સાબિત કર્યું, પણ સાબિત કરાય વિજ્ઞાનીઓ ના કરી શક્યા હોય કદાચ, તો પણ જ્ઞાનીનું વચન છે એટલે આપણે સ્વીકારવું જોઈએ. એટલે જ આપણે ત્યાં સચિત પાણી બને એટલું ઓછું પીવાય છે, ઉકાળીને પીવાય છે. એનું કારણ જ આ કે ભાઈ અચિત કરીએ તો વારે વારે જીવોમાં ઉત્પન્ન થતા બંધ થઈ જાય, તો આપણે હિંસાનો દોષ ઓછો લાગે એમ. સારો શ્લોક 14 અને 15 ના નવ યૈવ પ્રોચ્યતે શુદ્ધા અહિંસા વા તત્ત્વમિતિ અર્થ સમ્યક્ત્વં દર્શિતમ સૂત્ર પ્રામાણ્ય ઉપગમાત્મકમ. અહીં શુદ્ધ અહિંસા તત્વની વિશે કહેલું છે, એટલે શું શુદ્ધ એવી અહિંસા આપણા આગમમાં આવી સમજાય છે એ રીતે સૂત્રની પ્રમાણતા સ્વીકારવા પૂર્વક સમ્યક્તો વ્રત આપણે સ્વીકારવું જોઈએ. આપણે આટલું મગજમાં એક નક્કી કરવાનું, આમાં કંઈ લેવું નથી કંઈ દેવાનું નથી. જીનેશ્વર ભગવંતોએ શાસ્ત્રોમાં જે કહ્યું છે એ સંપૂર્ણ સત્ય છે, આવું સ્વીકાર. આ નામ સમ્યક્તો. હવે આમાં પૈસો દેવાનો નથી, પૈસો ઘસાવાનો નથી, માત્ર આપણી પાસે જ્ઞાન ઓછું છે. બોલો, ભગવાન પાસે જ્ઞાન પૂર્ણ છે, કેવું જ્ઞાન. એટલે એમને એમનું કહેલું વચન આપણને સમજાય તોય સ્વીકારવાનું, બોલો. ન સમજાય આટલું આવી જાય તો સમય તો આવી જાય, તો દલીલ નહીં કરવાની ને. હવે બસ મને માન્ય સાચું કરવાનું. જમ જીણે પન્નતમ તમે સત્યમ, જે જીનેશ્વર ભગવંતોએ કહ્યું એ બધું સમજાય તોય સત્ય, ન સમજાય આટલી વાત મગજમાં બેવી જોઈએ કે હું ઓછી બુદ્ધિ વાળો છું એટલે મને બધું સમજાય એવો નિયમ નથી. પણ કહેનાર પૂર્ણ જ્ઞાની છે અને વિતરાગ છે, રાગ દ્વેષ વિનાના છે, એટલે કોઈ જાણો જૂઠું બોલે આટલી વાત એના ઉપર બેહવી જોઈએ. સમજાવ તો સમ્યક્તો ગુણ આવે આવે ને આવે. સમ્યક્તો મેળવવામાં કઈ પૈસા ખર્ચવાના નથી, કોઈ ફૂલાર પહેરવાના નથી, આટલી શ્રદ્ધા જ રાખવાની છે. પછી જીનેશ્વર ભગવાનના શાસ્ત્રો વાંચીએ એમાં જ્યાં જ્યાં લખ્યું હોય આ કરવા જેવું ના ન કરવા જેવું, ત્યાં દલીલ જ નહીં કરવાની, સ્વીકારી લેવાનું. નહીં પહેલી વાત. શ્લોક 10મો શુદ્ધા અહિંસા ઉપતી સૂત્ર પ્રામાણ્યમ તત એવ ચ અહિંસા શુદ્ધ ધીરેશુ અન્યોન્યાશય વિનનુ. હવે કોક આમાં પ્રશ્ન કરે છે કે શુદ્ધ એવી અહિંસા પાવી હોય તો આગમના વચનોને સ્વીકારવા પડે, આગમોની પ્રમાણતાથી જ શુદ્ધ અહિંસા આવે એવું તમે સમજાવો છો. અને શુદ્ધ અહિંસા જીવનમાં પાવી હોય તો જ આગમોની પ્રમાણતા આવે. આ બેમાં પહેલું કોણ? આ બેમાં આના વડે આ આવે ને એના વડે આ આવે, તો આ બેમાં પહેલું કોણ? શુદ્ધ અહિંસાની ઉક્તિથી સૂત્રની પ્રમાણતા આવે, અને તત્વ જે સૂત્રની પ્રમાણતાથી શુદ્ધ અહિંસા શુદ્ધથી શુદ્ધ બુદ્ધિવાળી અહિંસા આવે. એમ એકનો આધાર પેલા ઉપર ને પેલાનો આધાર આના ઉપર, તો અમારે આ બેને સ્વીકારવા કેવી રીતે? પેલી અહિંસા સ્વીકારવી કે પેલું સૂત્રનું વચન સ્વીકારવું? પ્રશ્ન આમાં પૂછવામાં આવે કે ભગવાનના વચનથી અહિંસા સ્વીકારવી કે અહિંસાથી ભગવાનનું વચન સ્વીકારવું? બે એકબીજા ઉપર આધાર રાખે તો પેલું કોને સ્વીકારવું? આવો પ્રશ્ન આવે તો 11મા શ્લોકમાં જવાબ આપે છે, નૈવમ. તમારો આ પ્રશ્ન બરાબર યસ્માદ અહિંસાયામ સર્વેષામ એક વાક્યતા. અહિંસા સર્વે જે છે એમાં ક્યારે પણ એક મત જ હોય છે? ના, એમ નથી. અહિંસાયામ સર્વેષામ એક વાક્યતા, સર્વે પણ અહિંસામાં કાયમ એક વાક્યતા જ હોય છે. સદશુદ્ધતા અવબોધસ્થ સંભવાદી વિચારણા, સંભવ વગેરેની વિચારણા કરવાથી એમાં શુદ્ધતાનો ખ્યાલ આવે. ક્યાં વધારે અહિંસાનો સંભવ છે? બોલો. એનો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી વિચારણા કરીએ તો આપણને આ વાત જરૂર સમજાય. બોલો. તો જરૂર એક ઇન્દ્રિયાની જીવની હિંસા થતી હોય, બોલો, એને પણ હિંસા કહેવાય? એટલે હિંસામાંથી બચી એને પણ અહિંસા કહેવાય. અને ભગવાનના શાસ્ત્રોમાં ક્યાં શું લખ્યું છે એનો અભ્યાસ કરીએ, બોલો, અને અભ્યાસ કરીને એના ઉપયોગ પૂર્વક ચાલીએ તો જ અહિંસા આપણા જીવનમાં વધે. ઉપયોગ ના હોય તો અહિંસા ક્યાંથી આવે? સમજાય છે? એટલે શાસ્ત્રના અભ્યાસથી અહિંસા વધે, અને અહિંસા પાળવાથી શાસ્ત્રનો અભ્યાસ વધે. આમ બે પરસ્પર સંકળાયેલું તત્વ છે. તમે થોડા ગુણો મેળવો એટલે બીજા ગુણો આવે, અને બીજા ગુણો આવે એટલે આપોઆપ દોષો ઓછા થઈ જાય. એમ પરસ્પર સંકળાયેલા તત્વો છે એટલે એક આવવાથી બીજો ભાવ અવશ્ય જીવનમાં આવે જ છે. જો દાખલો આપે છે, યથા અહિંસા દય પંચ ભરત ધર્મ યમાદેવી પદય કુસત ધર્માદય કચ્છંતે સ્વસ્વ દર્શને. જેમ આમ જો અહિંસા વગેરે પાંચ આચાર, એક અહિંસા, બીજું સત્ય, ત્રીજું અચૌર્ય, ચોથું બ્રહ્મચર્ય, પાંચમું પરિગ્રહ. અહિંસા વગેરે પાંચ એ વ્રત ધર્મ યમાદી બી આ જીવનો પાંચ ગુણો લાંબા હોય, બરોબર, પાંચ ગુણો તો યમ નિયમ આસન પ્રાણાયામ આવા બધા ગુણો લાવવા જોઈએ. એકબીજાના પોષક છે યમ અને નિયમ. બોલો. યમ એટલે મારે નાના મોટા કોઈ જીવની હિંસા કરવી નહીં, કારણ વગર કોઈ જૂઠું બોલવાનું નહીં, કોઈની વસ્તુ માગ્યા વગર લેવાની નહીં. આવા બધા યમ હોય ને એ આ વ્રતને પુષ્ટિ કરનારા છે. યમ ધર્મ વ્રત ધર્મ યમાદિવી આવા વ્રતના ધર્મ યમ વગેરે પદો વડે કુશળ ધર્માદેહી અને કુશળે બહુ સુંદર ધર્માદિ ગુણો જીવનમાં લાવીએ તો આ ગુણો આપણામાં ફાલ્યા ફૂલ્યા થાય. જેમ આપણે અહિંસા જીવનમાં લાવવી હોય, બોલો, તો જ્યાં જ્યાં હિંસા દેખાય સારી બને એટલું આપણે ખસી જવાનું જેટલું. એમ જ્યાં જ્યાં દુઃખનો યોગ દેખાય ત્યારે આપણે બને એટલા દૂર ખસી જવા. આવું કરીએ તો આવા ગુણો આપણા જીવનમાં અવશ્ય આવે, ઉપયોગ રાખવો જોઈએ. હા, જો ધર્મ અને અધર્મ, એમાં અધર્મ તરફનો જોગ હોય તો મિથ્યાત્વનું જોર વધારે, કોનું? અને ધર્મ તરફ જોગ વધારે હોય તો સમ્યક્ત્વનું જોર વધારે. એટલે જેટલું મિથ્યાત્વ દૂર થાય, જેટલું સમ્યક્ત્વ તરફ વધારે આગળ વધાય, એટલા અહિંસાથી દોષો દૂર થાય, અને હિંસાથી દોષો દૂર થાય, અહિંસાથી ગુણો આવે. અહિંસા એ ધર્મ છે, હિંસા, ઝૂઠ, ચોરી, મૈથુને પરિગ્રહ એ અધર્મ છે. એટલે મિથ્યાત્વ દશા જો જીવનમાં હોય ફાળી ભૂલી તો અધર્મ કરવો ગમે. હિંસા, ઝૂઠ, ચોરી, મૈથુને પરિગ્રહ ફાલ્યા ફૂલ્યા થાય. અને જો સમ્યક્ત્વ ગુણ આવ્યો હોય તો અહિંસા વિગેરે પાંચ આપણા જીવનમાં ફાલ્યા ફૂલ્યા થાય. એટલે મિથ્યાત્વ એ હિંસાદીનું કારણ છે અને સમ્યક્ત્વ એ અહિંસાદીનું કારણ છે. જો સમ્યક્ત્વ ગુણ આવ્યો હોય, બોલો, તો અહિંસાદી ગુણો વધે. એક જ જીનેશ્વર પ્રભુનો ધર્મ રહ્યામાં રૂચ્યો હોય, બરાબર હૈયામાં બેસી ગયો હોય, તો અહિંસા પાળવી ગમે, સત્ય બોલવું ગમે, અચૌર્ય ગમે, ભ્રંચર્ય ગમે, ને અપરિગ્રહ ગમે. અને મિથ્યાદ્રષ્ટિનો ધર્મ ગમ્યો હોય, બોલો, તો હિંસાદી તરફ જીવ વળગ ખાય. એટલે અંદર રહેલું સમ્યક્ત્વ અને અંદર રહેલું મિથ્યાત્વ એ હિંસાદી અને અહિંસાદીનું કારણ છે. કારણ ખરું, મુખ્ય કારણ આ, અને બીજું કારણ એવા ગુરુનો સંયોગ, એવા સમ્યક્ત્વ આપે એવા ગુરુનો સંયોગ થાય તો આપણામાં અહિંસાદી વધે, અને મિથ્યાત્વ આપે એવા બોલો ગુરુનો સંયોગ થાય તો આપણામાં હિંસાદી વધે. બાહ્ય કાળમાં ગુરુ આવે, અંદરના કાળમાં સમ્યક્ત્વ અને મિથ્યાત્વ આવે. અનુભવ કરજો, આપણો જયારે સમ્યક્ત્વ વાળો પરિણામ આવે ત્યારે નાનો જીવ પણ આપણા પગની જે છગદાતો હોય તો આપણો જીવ દુભાય, પગ અધ્ધર રાખવાનું મન થાય, થોડું પીડા સહન કરવાનું મન થાય, એ મારી નાખવાનું મન નહીં થાય. એટલે આંતરિક કારણ સમ્યક્ત્વ અને મિથ્યાત્વ, અને બાહ્ય કારણમાં એવા ગુરુનો યોગ. બેઠું તો હવે શું બેહાલો? યથા અહિંસા દય પંચ, અહિંસા વગેરે પાંચ જે વ્રત ધર્મ, એ યમાદી પદો વડે જે કુશળ ધર્માદી એના વડે પોતપોતાના દર્શનમાં બતાવાય છે. દરેક દર્શનકારો પોતાના શાસ્ત્રમાં આ પાંચને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચેને બોલો વધારે સ્થાન આપે છે. એને વ્રત ધર્મ, યમ વગેરે કે કુશળ ધર્મ વગેરે પદો વડે જણાવવામાં આવે છે. કોઈ શબ્દો ભલે જુદા વાપર્યા હોય, આ વાત એમણે કહેલી છે. બેઠવાટલું અસ્તે એટલે ચોરી નહીં કરવી, તે એટલે ચોરી, અસ્તે એટલે ચોરી ન કરવી એ અસ્તે. જો પેલા સ્ટે શબ્દ કરો, સ્ટે એટલે ચોરી, અને એની આગળ આગળ અસ્તે એટલે ચોરી ન કરવી એ વ્રત કહેવાય. નહીં બેઠું? પ્રાદુર ભાગવતા સ્તપ્ત વ્રતોપવ્રત પંચકમ યમાંશ નિયમાન કાસુ પતા ધર્માંધસ અભ્યતું. હવે આપણે છે ને પાંચ વ્રત આવે છે, કેટલા? એમાં સાધુને સર્વથા પાંચ વ્રત હોય, સાધુને અને શ્રાવક શ્રાવિકાને દેશથી હોય, એટલે એમને મહાવ્રત કહેવાય અને શ્રાવકને અણુવ્રત કહેવાય. વ્રત તો આના જ પાંચ, હિંસા કરવી નહીં એ પહેલું વ્રત, જૂઠું બોલવું નહીં બીજું, ચોરી કરવી નહીં, અબ્રહ્મ સેવવું નહીં અને પરિગ્રહ રાખવો નહીં. પણ સાધુને સર્વથા ત્યાગ એટલે મહાવ્રત કહેવાય અને શ્રાવક શ્રાવિકાને અંશથી ત્યાગ એટલે અણુવ્રત કહેવાય. સમજાય છે? એ જ વાત આમાં સમજાવે છે કે આપણે જૈનો તો કહીએ પણ ભાગવતા એટલે ભાગવત દર્શન વાળા જે વૈષ્ણવો સત્ર, તેમાં પણ વ્રત ઉપવ્રત પંચકમ, પાંચ વ્રત ને પાંચ ઉપવ્રત એવું કહેવામાં આવ્યું છે. પાંચ વ્રત પાંચ ઉપવ્રત, યમાંશ નિયમાંશ અને પાશુપત નામનું જે દર્શન છે એમાં યમ અને નિયમ એવા શબ્દો વાપરવામાં આવે. પાંચ યમ પાંચ નિયમ એમ દસ ધર્મો બતાવ્યા છે. આપણે જે પાંચ મહાવ્રત પાંચ અણુવ્રત, બોલો, સર્વથા હિંસા ન કરવી, જૂઠું ન બોલવું એ મહાવ્રત, અને અંશે ત્યાગ કરવો, જેમ આપણે હલતા ચાલતા જીવની હિંસા નથી કરતા, બોલો, ત્રસ્કાયની હિંસા નથી કરતા, પણ એકથી લીની હિંસા કરીએ છીએ, જેમ કીડા મકોડા મચ્છર માંકર, બોલો, માણસ કૂતરા બિલાડા આની હિંસા નથી કરતા, બરોબર? પણ પંખો ચલાવીએ, બોલો, અગ્નિ ચલાવીએ, શાકભાજી સમારીએ, પાણી વાપરીએ, એકિંદીની હિંસા થાય છે, એટલે આપણે અણુવ્રત કહેવાય, સાધુને મહાવ્રત કહેવાય. આપણે જેમ બે શબ્દો રાખ્યા, પાંચ અણુવ્રત ને પાંચ, એમ ભાગવત દર્શન વાળાએ પાંચ વ્રત પાંચ ઉપવ્રત શું રાખ્યું છે, અને પાશુપત દર્શન વાળાએ પાંચ યમ અને પાંચ નિયમ એમ દસ ધર્મ બતાવ્યા છે. લગભગ બધામાં જુદી જુદી રીતે આ ધર્મ સમજાવવામાં આવ્યા છે. સર્વથા પાળો, બોલો, તો પેલું ઊંચું એ વ્રત, સર્વથા ન પાળી શકો તો નાની હિંસાની વાત જવા દો, તો મોટી હિંસા નહીં કરવાની, મોટી એટલે હલકા ચાલતા જીવની હિંસા નહીં કરવાની. કેમ? એમ કે એનામાં નાનાજી ગુણો વધારે વિકાસ પામ્યા છે, પેલામાં નાનાજી ગુણો એટલા વિકાસ નથી પામ્યા, એટલે આપણે એને કે મારી નાખો એમ નથી સમજાવતા, પણ ના જ રહેવાય તો તમે એની વાત જુદી, તો મોટા જીવની હિંસા ન કરી. તો શ્રાવક શ્રાવિકાઓને સંસ્કારની જ હિંસાનો ત્યાગનું પછાણ આપવામાં આવે, એટલે યમ અને નિયમ એવી રીતે વ્રત અને ઉપવ્રત આવા શબ્દો બીજા દર્શનકારોમાં પણ આવે છે. એમ આપણે જ્યાં અણુવ્રત અને મહાવ્રત, કયો શબ્દ બેઠું બરાબર? હવે ચૌદ ને પંદર, અહિંસા સત્ય વચનમ અસ્તૈન્યમ ચાપ્ય કલ્પના બ્રહ્મચર્યમ તથા ક્રોધો સાર્જવમ શૌચ મેવ ચ સંતોષો ગુરુ શુશ્રુષા ઇતિર્તિતા નિગજ્યંતે યમા સંખ્ય રપી વ્યાસાનુસારી. જો વ્યાસને અનુસરનારા વ્યાસ મુનિ એને અનુસરનાર સાંખ્યોએ દસ પ્રકારના યમ કીધા છે. કેટલા પ્રકારના? વેઢા ઉપર ગણો લાગ્યું સર. પહેલું અહિંસા, બીજું સત્ય વચનમ, ત્રીજું અસ્તન્યમ એટલે ચોરી ન કરવી. શું જુઓ? જો ફરી, પહેલું અહિંસા, બીજું સત્ય વચનમ, ત્રીજું અસ્તૈન્યમ ચોરી ન કરવી, પહેલું અસ્તૈન્ય ચોરી ન કરવી, ચોથું અકલ્પના એટલે પરિગ્રહ ન રાખો, આ મારું મારું એવું કલ્પવું નહીં એટલે માનવું નહીં, ક્યાંય મમતા નહીં કરવી એટલે અપરિગ્રહ, અને બ્રહ્મચર્ય, હા છે ને, અક્રોધો, ક્રોધ ન કરવો, છ અને આર્જવ, આર્જવ એટલે માયા ન કરવી, સરળ સ્વભાવ, છ હાથ છે ને, અને શૌચ એટલે મનથી પવિત્ર રહેવું, કોઈનું બુરું ન કરવું, કોઈનું બુરું ન વિચારવું, કોઈ ખરાબ વિચારો મનમાં નહીં લાવવા, બરોબર, આ થયા. અને સંતોષો, જે પોઝિશન આપણને પ્રાપ્ત થઈ હોય એમાં સંતોષી થઈને રહેવું. નવ અને ગુરુ શુશ્રુષા, બરોબર, ગુરુની સેવા કરવી. આવા દસ ધર્મો એને સાંખ્ય દર્શન વાળા હોય યમ તરીકે કયા છે. આમ જુઓ તો આપણે પાંચ કીધા ને, બોલો, અનુવ્રત ને મહાવ્રત, એમને આવા જ કીધા. છેવટે મોટો જીવને સંસ્કારી બનાવવાની જ વાત છે, જીવ કેમ ધર્મી બને. સાંખ્ય મતમાં બોલો આવું બતાવવામાં આવ્યું છે. હવે જે દસ બતાવ્યા ને એમાં કયા યમ કહેવાય ને કયા નિયમ કહેવાય એ અમે છૂટા પાડે છે. તો અહીં શ્લોક 16મો, અહિંસા સત્ય અસૈન્ય બ્રહ્મચર્ય તુર્યકમ, ચોથું બ્રહ્મચર્ય, અને પંચમો વ્યવહાર, પાંચમો પૈસાની લેવડ દેવડનો વ્યવહાર, આ પાંચને યમ કહેવાય. પાંચને એટલે મહાવ્રતાની ભાષામાં, અને બાકીના જે પાંચ રહ્યા એ નિયમ, બાકીના પાંચ નીચે લખાય. અક્રોધો, ક્રોધ ન કરવો, ગુરુની સેવા કરવી, શૌચમ, પવિત્રતા મનની, આહાર લાઘવમ, ઓછો આહાર કરવો, અને અપ્રમાદી થવું, પ્રમાદ ન કરવો. પંચે તે નિયમ, આ પાંચને નિયમ કહેવાય. આવું પેલા પાશુપત દર્શન, બોલો, અને કયું દર્શન હતું, સાંખ્ય દર્શન, એમાં આવું કહેલું છે. એમણે મૂળ બતાવ્યા છે દસ, પાંચ યમ, પાંચ નિયમ, મુખ્ય પાંચ પાપ ન કરવા યમ, એને પોષક પાંચ પાપ છોડી દેવા એ નિયમ. આ કયા દર્શનમાં સમજાયા, સાંખ્ય દર્શન. હવે બૌદ્ધ દર્શનમાં કયા બતાવ્યા છે એ 1819માં લખે છે. બૌદ્ધ હિ કુશલ ધર્માચ દશે ઇચ્છેન્દ્રિય ઉચ્છેદે હિંસાસ્તે અન્યથા કામ પૈસૂન્યમ પુરુષાનુદમ સંભીના લાભ વ્યાપાર મી બી વિદ્યા યુગ વિપર્યમ પાપ કર્મે દશા ખાય વાંગ માણસ ઇત્યજે. એમણે પણ દસ પાપ બતાવ્યા છે. શબ્દો બધે જુદા જુદા છે. જો બૌદ્ધ લોકોએ પણ કુશળ ધર્મ, ધર્મ સમજાવવામાં કુશળ એવા બૌદ્ધોએ દસ ધર્મ ઈશ્યંતે કહેલા છે. પહેલો હિંસા, બોલો, બીજું અસ્તે એટલે ચોરી છે ને, ત્રીજું અન્યથા કામ, કામ એટલે ભોગ ભોગવવા, અન્યથા એટલે વિપરીતપણે, એ પર સ્ત્રી કે પર પુરુષ સાથેનો જે સંસાર વ્યવહાર કરવો એ આ ત્રીજા નંબરમાં લેવું, અન્યથા કામ. ચોથું પૈ શૂન્ય ચાળી ખાવી, પુરુષા નૃતમ છે ને, પુરુષ એટલે કઠોર વચન બોલવા, પુરુષ એટલે કઠોર, અનૃત એટલે વચન, બહુ કડવા વચન બોલવા, આપણે મેળા મારવા. અને સંભીના લાપ છે ને, એ જૂઠું બોલવું, અને વ્યાપ અસત્ય ગયું, પુરુષને અનૃતમ, પુરુષે કઠોર વચન બોલવા, અને અનૃત એટલે અસત્ય વચન બોલવા, અનૃત એટલે સંભીના લાપ એટલે જરૂર વગરનું બોલ્યા કરવું, બિનજરૂરી આલાપ કરવો. અને વ્યાપાદ, વ્યાપાદમ, વ્યાપાદ મી ભીત થયા છે ને, વ્યાપાદ કરવો એટલે કોઈને મારવાનું, અંતરમાં દ્વેષ કરવો. અને અભિધ્યા, અભિધ્યા અસંતોષી જીવન જીવવું. અને દ્રુગ વિપર્યમ, દ્રષ્ટિ વિપર્યાસ, દ્રષ્ટિ એટલે જેના ઉપર આપણે સામાન્ય અવભાવ કરવાનો હોય એને બદલે એના કપડા દેખીને એમાં અંજાઈ જવું, દ્રષ્ટિ વિપર્યાસ, વિકારી ભાવમાં આવવું. એમ પાપ કર્મ દશધા, આ દસ પ્રકારના પાપ કર્મો છે એ કાયાથી, વચનથી અને મનથી છોડવા જેવા. આવું ક્યાં કહ્યું છે બૌદ્ધમાં? એ પાશુપદમાં દસ બતાવ્યા, બૌદ્ધ માં દસ બતાવ્યા. ખરો આપણે જે પાંચ અણુવ્રત અને પાંચ મહાવ્રત એમ મૂળ દસ બતાવ્યા. આ પ્રમાણે બને એટલા પાપોનું બધું જીવનમાં ત્યાગ કરવો, પાપોનો તો જ આત્માનું કલ્યાણ થાય. સમ્યક તો વ્રત આપણને આવું સમજાવે છે. ચાલો બાકીનું બધું વિશ્વાસ રોગથી કાલે લઈશું. બરાબર.